श्री वासुदेव विमलामृत धाम वासम नारायण नरकतारण नाम ध्येयम् श्यामं श्रितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॐ श्रीपूर्णपुरुषोत्तम नारायणाय अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः सर्वकर्तृ सर्वप्रकाशक सर्वोपरि सर्वावतारी श्री स्वामी नारायण भगवते नमो सर्वकारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो नमः प्राणाधार प्राण प्रिय प्राणनाथ प्रियवर सुख कर दुख हर श्री घनश्याम महाराजाय नमो नमः एकाकी वनवासी कंदफूल फलासी महाकरुणा निधान पति कृशतनु बाल मुनि श्री नीलकंठ वर्णि राजाय अस्माकं आदिगुरु सर्वपरमहंस मुख्य साधु सेवक हरिरूप निमग्न सद्गुरु श्री गोपालानंद स्वामी ने नमो नमः सत्संग मातृ हरि गुरु तुल्य साधुता मूर्ति श्री मुक्तानंद मुने पंडित प्रवर श्री नित्यानंद मुने कविवर श्री ब्रह्मानंद स्वामी ने गुणातीत श्री गुणातीतानंद स्वामी ने विवेक मूर्ति आनंदानंद स्वामी ने वैराग्य मूर्ति निष्कुल आनंद स्वामी ने प्रेम मूर्ति प्रेमानंद स्वामी ने स्नेह मूर्ति सच्चिदानंद स्वामी ने त्याग मूर्ति सदानंद स्वामी धर्म मूर्ति भायात्मानंद स्वामी ने इत्यादि सर्व हरि समर्पित परमहंसे भ्यो नमो नमः ग्रंथ लेखक आधारानंद मुनये ग्रंथ श्रोत्र भक्तराग दादा खाचर आदिभ्यः नमो नमः मम परम गुरुवर श्री राधारमण स्वामिने नमो सर्व प्रकट सद्गुरुभ्यः प्रकट सद्भ्यः प्रकट हरि भक्तेभ्यश्च नमो विक्रम संवत 2073 आसोवद एकादशी जेने रमा एकादशी कहेवाय छे रविवार छे तारीख 15/10/2017 श्री स्वामीनारायण मंदिर कुंडलधाम भजन हॉल मा आप सब महाराजोनुं स्वागत छे। આજે આપે બધાએ વ્રત કર્યું છે એકાદશીનું, આપણે સાગર સાર જ્ઞાન યજ્ઞમાં આગળ વધીશું। પૂર 18માં श्री स्वामी नारायणो विजय तेतराम श्री सहजानंद स्वामी ने नमः महामुक्त स्वामी श्री सिद्धानंद मुनि कृत श्रीमद हरिचरित्रामृत सागर सार ज्ञान यज्ञ पूर 18 आ पूरना 92 तरंग छे। आपणे आ अमृत पीवानुं छे। बधा तैयार छे? આગીને આપો એટલે હું આમાં છબછબિયા કરવા માંડો। આદેશ
શ્રી હરિ સહજાનંદ પ્રભુ ધર્મ ભક્તિ કે કુમાર પ્રગટ ભય જન તારને વંદુ કરી મન પ્યાર તુમારે જો ચરિત્ર કે કૌન પાવત પાર જીતનો સામર્થ દેત તુમ તીતનો કરત ઉચા।
આ 18મા પૂરમાં શ્રીહરિ ગઢપુરથી નીકળશે, ગામડે ગામડે પોતાના પ્યારા પ્રેમી ભક્તોને દર્શન દેતા દેતા વિચરણ કરતા કરતા સૌના મનોરથ પૂર્ણ કરતા કલ્યાણ કરતા આદર જ જશે। ત્યાં જઈને સમયો કરશે, 4 સદગુરુની સ્થાપના કરશે, ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં વિચરશે, ઢંઢાયો દેશમાં વિચરણ કરશે, પછી અમદાવાદ એરણ સાહેબને મળશે અને વળી પાછા વિચરણ કરતા કરતા ગઢપુર પધારશે। આટલી લીલા આ પૂરમાં સમાવેશ પામી છે। શ્રી હરિજીની આજ્ઞાથી શ્રી મુક્તાનંદ સ્વામી ગઢપુરથી બોટાદ થઈને વડોદરા ગયા। ત્યાં બહુ મોટો ડખો થયો હતો। પેલા વેદાંતાચાર્ય આવ્યા હતા ને હરિહરાચાર્ય, એ પછી વડોદરામાં ગયા ને ત્યાંના વિદ્વાનો બધા ભેગા થયા અને એક એવી કોશિશ થઈ હતી કે આ સ્વામિનારાયણ કોણ છે ને કેવા છે ને શું ચલવે છે ને આનો ધર્મ કેવો ગણાય ને એમ કરીને પાછા અવૈદિક થાપ્પામાં થોડા ઉત્સાહી બન્યા હતા। એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી, તમે વડોદરા જાઓ, વિદ્વાનોની સભા જીતો। મહારાજ મારું કામ છે, મહારાજ કે અમે તમારી સાથે છીએ, ચિંતા કરશો નહીં, તમારી જીભે બેસીને ઉત્તર અમે દેશું, જાઓ। ત્યાં હરિહરાચાર્ય નામના વેદાંતી અને વૈરાગીઓએ મળી વિઠ્ઠલનાથના મંદિરમાં સભાનું આયોજન કર્યું હતું। આવું થયું તો સ્વામી વડોદરા ગયા, પછી મુક્તાનંદ સ્વામી વડોદરામાં તે સભા જીત્યા। એનું બહુ મોટું વિસ્તૃત વર્ણન છે આ પૂરમાં, એ બધી વાતમાં આપણે જઈ શકીએ એમ નથી, ક્ષમા કરજો, રાજી રહેજો। એક જ શબ્દમાં સ્વામી સભા જીત્યા। ગઢપુરમાં મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીત્યા તે સમાચાર શ્રીહરિ પાસે આવ્યા। મુક્તાનંદ સ્વામીએ પોતે જ આખો વિગતવાર કાગળ લખીને મોકલ્યો હતો, એ કાગળ પ્રસાદીના પત્રો તરીકે આજે ઉપસ્થિત છે, ત્યાં શું પૂછ્યું શું કીધું વગેરેનો। આ સમાચાર આવ્યા કે સ્વામી વડોદરામાં વિદ્વાનોની સભા જીત્યા ત્યારે મહારાજ બહુ આનંદમાં આવી ગયા અને વારે વારે સાધુ આગળ એમ બોલે કે મારા ગુરુ વડોદરા વિદ્વાનોની સભા જીત્યા, મારા ગુરુ મુક્તાનંદ સ્વામી સભા જીત્યા। એટલે કોઈક મારા જેવા હતા ને ઈર્ષાળુ, અને બહુ નો આમ આનંદ રહ્યો, થોડા ઝાંખા થઈ ગયા। આ તો અંતરિયામી ખબર પડી જાય, એટલે વારે વારે બોલે બોલ્યા ને વધારે ડીમ પાડવા. અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી જેવા તેવા નહીં, વડોદરાના વિદ્વાનોને જીત. બસ આમ જોવે ને મારા દાંત કાઢે. અમુક અમુક સાધુના ચહેરા ઉપર લાઈટ ઓછી થવા માંડે. ઈર્ષાએ ભરડો લીધો. બોલો, આ કાંઈ નાના સુના સાધુની વાતો લખાણી નથી. આપણે તો કોણ મારા ભાઈ? ઈર્ષા, હે મહારાજ, ઈર્ષા થકી અમારી રક્ષા કરજો. પ્રથમનું ચોથું એમાં આનંદાનંદ સ્વામી બોલ્યા, મહારાજ ઈર્ષા તો રહે છે, ઈર્ષા તો રહે છે, ખોટું હું બોલું? ત્યારે મહારાજે કહ્યું, તો એવું કરો. એનો સદુપયોગ કરો. ઈર્ષાનો સદુપયોગ, હા, એનોય થાય. ધોળ કરવાના મહોતા સાધુની જોળીમાં દાજના માર્યા નાખે કોઈ, તો સાધુએ એનો સદુપયોગ કર્યો. એ પોતાને ધોઈને ઘીમાં બોળીને એના ઠાકોરજી આગળ દીવા કર્યા ને એના પોતાના દેનારાના જીવના કલ્યાણ કર્યા. બોલો, આ ઈર્ષાનો કેવી રીતે સદુપયોગ કરવો? કે ઈર્ષાને તમે હરીફાઈમાં લઈ લો. હરીફાઈ કરવા વાંધો નહીં તો કે એમાં વાંધો નહીં, ઈર્ષા કરવામાં તો કે એમાં વાંધો. ઈર્ષામાં હરીફાઈમાં ફેર હું તો કે એમાં ફેર છે. સામા માણાને પાછો પાડવાની ભાવના થાય એ ઈર્ષા કહેવાય. સામા માણસ કરતા વધારે આપણે મહેનત કરીને એની આગળ જવા માટે રાત દિવસ મથીએ એ હરીફાઈ કહેવાય. આમાં મહેનત થાય ને ઓમાં દ્રોહ થાય. કોઈનું સારું જોઈને એવું શીખવાની કઈ ના છે, પણ કોઈનું સારું જોઈને પેટ બાળવાની તો ના જ છે. અને મનમાં એમ સંકલ્પ કર્યા કરવા કે એનું ભૂંડું થાવ, એનું ભૂંડું થાવ, એનું ન સારું દેખાવ, એને વિઘન થાવ, એનું અટકી પડો, આ પાપ છે, આ ઈર્ષા છે. બહુ મેલી પાપીણી, જીવને કોઈ દી શાંતિ ન લેવા દે એવી બલા, એટલે ઈર્ષા. ભાયુમ હોય એના કરતા વધારે બાયુમ હોય. સમજે હણે કાંઈ નહીં, નરી ઈર્ષા કરે. ઈર્ષાળુના ભેગા રહેવું એ કોક જન્મના પાપનું પ્રાયચિત છે સાહેબ. હો, ભગવાન અને ભગવાનમાં લાગી ગયા હોય ને ત્યાં ઈર્ષા ન હોય, બાકી કોઈ જગ્યા ઈર્ષા વગરની નહીં. જેમ પરમેશ્વર વિભુ સર્વત્ર વાસ કરીને રહે છે, એમ ઈર્ષા એ વિભુ ને સર્વ નિવાસી છે. એને જગ્યા ન મળે એવું બને મારા ભાઈ. જેમ પત્રકારોને બધે જવાની છૂટ, એમ ઈર્ષાને બધે રહેવાની છૂટ. પાણી પથ્થરમાં ઉતરી જાય, એમ ઈર્ષા તો મુક્તોમાં ઉતરી જાય. એવી ઝીણીઓ, તાવલી જેવી ઝીણી, તાવલી આવે ને તાવલી, હા, એ પથ્થરમાં ક્યાંય ન હોય એવું નહીં હોય. સમય એ મારામાં હોય ને તમારામાં બધે બેઠી જ હોય. ઓળખવી અઘરી છે ઈર્ષા. આવી સાધુને ઈર્ષા. મહારાજ જેવા મહારાજ, મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામીના મુક્ત કંઠે વખાણ કરે અને મહારાજ જેવાનું હૈયું બળે, ગમે નહીં. મહારાજની વાત, મહારાજ ગમે
ધ્યાન ધરીએ, ભજન કરીએ, એનું નામ સ્મરીએ, પણ ન ગમે. લ્યો, મુક્તાનંદ સ્વામીના વખાણ કરી ન ગમે. એમ થાય કે હવે બેન કરો ને, હવે હું એમાં સ્વામીએ ધાડ મારી, અમને મોકલ્યા હોત તો અમે એ સભા તોડી નાખે. જીતવાની કે વાત, એમાં હું પણ મોટું ઉપાધિ થઈ. મહાત્માઓ, તમને ઈર્ષા થાય છે? ઝાડા પેશાબ થતા હોય તો ઈર્ષા થાય જ, ના પાડવી જ નહીં. શું કીધું? ઓ થતું હોય તો આ થાય જ, અને ઓ થાય એમાં કઈ નવાઈ થાય છે કે લે આ તો મને ઝાડો થયો, તેમાં હું મોટી ધાડી મારી. બધાને થાય એમ, ઈર્ષા બધાને થાય, પણ ઓળખો બસ, એને પકડો અને સમજો કે આ થાય છે. બંધ કરવાની વાત પછી થાય, પેલા થાય છે એ તો સમજવું પડશે. ચોર છે કે નહીં આ પેલા નક્કી કરવું પડે, પકડવાની વાત પછી, જેલમાં પૂરવાની વાત પછી, ફાંસીઓ ચડાવી દેવાની વાત પછી, એ બધી વાત પછી. પણ ચોર છે કે નહીં એ તો પકડવું પડે ને, એ જ ક્યાં પકડાય છે? આ દુનિયામાં ઘણા માણસો એવું માને છે, મારામાં બિલકુલ માન નહીં હો, આપણને માન ન ગમે. ઈર્ષ્યા હું કરું, મને ઈર્ષ્યા ન થાય. આપણે એને કેમ સમજાવું? તને થાય, તારા બાપને થાય, તારી માને થાય, બધાને થાય. એ તારીમાં બધાને થાય એવી છે, એ કોઈ ન થાય એવી બલા નથી. પછી તમે સમજો ન સમજો વાત અલગ છે. શું કરવું આનું? મને ન થાય. આપણે કોઈ દી કોઈની ઈર્ષા ન કરીએ, આપણે તો બહુ રાજી, બધાનું સારું થાય એવું બોલે. બોલવામાં શું જાય? જેને ખૂબ શાસ્ત્રનો અભ્યાસ છે, સજાગ ચતુર સાધુનો સંગ છે, જે ગોષ્ઠીને જ્ઞાન કર્યા કરે છે, એ માણસને ખબર પડે છે કે મારી બેટી આ બહુ ઝીણી લાળ છે, સાલી ટાળવી અઘરી છે, ઓળખવી અઘરી છે. તમને ઈર્ષ્યા થાય છે? અરે હોતું છે, થતી છે. ઈર્ષ્યા તો બુદ્ધિશાળી ને થાય, તમને થતી છે એટલે ઓળખાતી છે એમ. ઈર્ષ્યા તો ઓળખાય તો થઈ કહેવાય, બાકી હીરો તો ઓળખો તો છે, ન ઓળખો તો ક્યાં હીરો છે? પથ્થરો છે. ઓળખો તો હીરો ને, એમ ઓળખી તો ઈર્ષા, નહીતર છે ને ઈર્ષા. ઈર્ષા ઓળખે એને હોય. અમુક અમુક સંતોને મુક્તાનંદ સ્વામીની ઈર્ષા થઈ અને મહારાજ વખાણતા હતા, એને ગમ્યું નહીં અને મનમાં એમ થયું કે મહારાજ રાખો ને હવે. પછી માપમાં હારા વખાણ. ભગવાનને ખબર પડી કે અમુક સાધુને વગર દીવા સળીએ અંદરથી અગ્નિ પ્રગટ થયો છે. મહારાજને આ ગમ્યું નહીં. મહારાજના દિલમાં એમ થયું કે મારા સાધુના હૃદયમાં રાંડ ઈર્ષ્યા, હે તારી જાતની અભાગણી નખોદણી, તું મારા સાધુમાં ઘૂસી ગઈ. જે મારા સંતમાં લોભ નહીં, જે મારા સંતમાં ક્રોધ નહીં, જે મારા સંતમાં કામ નહીં, એમાં તારી જાતની તું કરી ગઈ. જ્યાં મારા સાધુ મને બેહાડે છે ત્યાં તું બેહી ગઈ, હે તેરી કી, મારી જગ્યાએ તું સડી બેઠી. સાધુને ઈર્ષ્યાવાળા જોયા એટલે પ્રભુને ગમ્યું નહીં. મહારાજને એમ થયું કે સંતો તમે તો મારા વાળા હોવા જોઈએ, ઈર્ષ્યાવાળા નહીં, હું વાળા હોવા જોઈએ. આ ઈર્ષ્યા ક્યાંથી આવી તમારા? પછી શ્રી હરિએ ઈર્ષ્યાની બહુ દુષ્ટતા જણાવી, નિંદા બહુ કરી.
ઈર્ષા સમ નહી દુષ્ટ હે કે હા, ઈર્ષા સમ નહી દુષ્ટ હે કે હા, દિલ ભર મોહબ્બત ન રખત તે હા, દિલ ભર મોહબ્બત ન રખત તે હા,
વિમુખ હો નહી જાવત, ઈર્ષા નહી જાવત, ઈર્ષા નહી જાવત, ઈહા લગહી, ઈર્ષા સમ નહી દુષ્ટ હે કે હા,
ઈર્ષા સમ નહી દુષ્ટ હે કે હા,
દુષ્ટ હે કે હા,
દુષ્ટ હે કે હા.
તમે સાંભળ્યું સાંભળ્યું ને, ઈર્ષ્યા જેવું કોઈ દુષ્ટ નહીં. દુષ્ટ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં દુષ્ટ શબ્દનો પ્રયોગ કર્યો છે, તમને ખબર હોય, મારા પરમહંસોને ખબર હોય. પરમહંસો કયા શ્લોકમાં મહારાજે દુષ્ટ શબ્દનો પ્રયોગ કર્યો છે? દયાળુજી બોલ્યા, વ્યવહાર યમન દુર્જને, એટલે દુષ્ટજનોની સાથે
વ્યવહાર ન,
તો ઈર્ષ્યા સાથે વ્યવહાર કરે, ઈર્ષ્યા એ દુષ્ટ છે. આપણે દુષ્ટ માણસ સાથે વ્યવહાર કરીએ છીએ તો દુષ્ટ ઈર્ષ્યા સાથે, તો આપણે પ્રેમ કરીને એને હૃદયમાં હાચવીને બેઠા છીએ. જે હરિભગતની ઈર્ષ્યા કરીને જેની હોય એની બધાની કરીએ છીએ. વાત આ છે, મહારાજ કહે છે ઈર્ષ્યા જેવું કોઈ દુષ્ટ નથી, એમ સર્વોપરી દુષ્ટ ઈર્ષ્યા, એના જેવું દુષ્ટ, દુષ્ટ દુનિયામાં બહુ છે પણ ઈર્ષ્યા જેવું તો કોઈ નહીં. આનો નંબર વન, ઈર્ષ્યાને લીધે મનુષ્ય તલ ભાર પણ મોહબત રાખતો નથી, તલ ભાર કોઈ નહીં, બધાને ઈર્ષ્યા કરે, મોહબત રાખી શકે નહીં. અને વિમુખ થઈ જાય છે, વિમુખ, અને મરે ત્યાં સુધી ઈર્ષ્યા જાતી નથી, મરે ત્યાં સુધી ઠાઠડી જાય ત્યાં સુધી. આ નથ જાતી, કાઢવી હોય એને નથ જાતી. તો જે ઓળખતા નથી, જેને કાઢવી નથી, એની ઈર્ષ્યા ક્યાંથી ટળે? વિચાર કરો, માન જાય તો ઈર્ષ્યા જાય, માન જ નથી જાતું. માન ની દીકરી આ, માન હોય ને ઈર્ષ્યા હોય જ. આ પ્રસંગે આધારાનંદ સ્વામી ઈર્ષ્યા ટાળ્યાનો ઉપાય બતાવે છે. ઈર્ષા ટાળ્યાનો ઉપાય છે માન ટાળવું, શું? અને માન ટાળ્યાનો ઉપાય છે મહિમા, શું? મહિમા. માનની જેને ગાંઠ થાય એને મહિમાની ગોળી લેવી. ઉપવાસ કરે માનની ગાંઠ નો ઓગળે, મહિમા વિચારે ઓગળે. આ એનો ઉપાય હોય એ કરાય. સંત ભેગે રહેવું, સંત કે નહીં મહાત્મય કછું, રંક રહાય તેવું ભેગે તોવું વિમુખ રહેવું. કમાલ કમાલ કમાલ. સંત ભેગે રહેવું, સાધુની ભેળો રે, પણ સાધુનું મહાત્મય જરાય હોય નહીં. રે સાધુ પેલો, મહિમા સાધુ નો બિલકુલ નહીં, વિશ્વાસ નહીં. તો એ માણસ સાધુ નો ભેળો રહેવા છતાં રાંક રહેવાનો, રાંક, ગરીબ, પુઅર. અને સાથે રહ્યા છતાં ભેગે તો વિમુખ રહેવો, ભેળો રહે છે તો પણ વિમુખ રહેવાનો મહિમા વિનાનો. બોલો, કવડા મગ જેવો.
महात्म जितना जे हो तितना ते ही सत्संग रहे, संत रु हरि जानते हो। बात यह रखना याद कर, अज महात्म जितना जे हो तितना ते ही सत्संग रहे, संत रु हरि जनते हो। बात यह रखना याद कर, जी बात यह रखना याद कर। आवाज याद रख, जेटलू महात्म्य समझवामा आवे छे तेटलो तेने सत्संग दृढ़ रहे छे। खरेखर एटलो सत्संग दृढ़, जेटलो महिमा दृढ़ એટલો સત્સંગ દ્રઢ। એટલા માટે આ બાબતને સૌ સંતો અને હરિભક્તો યાદ રાખવી, પ્લીઝ યાદ રાખવી। મહાત્મા બિન ગુણ ઓર અપારા, જીવ બિન સબ હી રહે ઉનકારા। મહાત્મા બિન મોક્ષ હોત ન કબહી, સિદ્ધાંત બાત હમ કહત અબહી। જેને જેને ઈર્ષ્યાનો રોગ હોય એ બધાય સાવધાન, મહાત્મા વગરના જે અપાર ગુણો છે તે બધા જીવ વગરના શરીર જેવા નકારા છે। નકારા શબ ગુણો, શબ મહિમા વગરના ગુણો, આપણામાં મહિમા નથી અને અપાર ગુણો છે। બ્રહ્મચર્ય પાળીએ છીએ, બિલકુલ આપણામાં લોભ નથી, અષ્ટાંગ યોગ સાધીએ છીએ, બહુ ગુણો છે, ખોટું કોઈ દી બોલતા નથી, પણ જો ભગવાન ને ભગવાનના સંતો ભક્તોનો મહિમા નથી ને તો આ બધા ગુણો શબ છે, શબ નિર્જીવ છે। અમે આ વાત સિદ્ધાંત રૂપ કહીએ છીએ કે મહાત્મા સમજ્યા વિના ક્યારેય મોક્ષ થતો નથી। જાવું હોય ને જાઓ, કરવું હોય એ કરો, મહાત્મા સમજ્યા વિના મોક્ષ થતો નથી, ક્યારેય નહીં। જે કાંઈ સુખ શાંતિ કહેવાય છે આ જગતમાં તે બધી મહાત્મ્યમાં રહી છે, મહાત્મ્યમાં સુખ ને શાંતિ મહિમામાં છે। અને જે જેટલું મહાત્મ્ય સમજે છે તેટલા જ તેના ધર્મ અને નિયમો પાળી શકાય છે, તેના ધર્મ નિયમ ટકે છે, રહે છે। મહિમા વિના તો ધર્મ નિયમ પળતા જ નથી, મહિમા હોય એટલું જ ભગવાનનું વચન પળે, સંતનું વચન, ભક્તનું વચન। ધર્મ અને નિયમ વગેરેનું જેટલું દેખાડારૂપ મહાત્મ્ય છે, દેખાડવાનું, ધર્મ નિયમ કાંઈ પાળતો નથી, મહિમા બહુ દેખાડે, આ દેખાડા રૂપ મહાત્મ્ય કહેવાય, તે મહાત્મ્ય કપટ રૂપ કહેવાય છે, પાખંડ દંભ, વાસ્તવિક નથી, દેખાડવાનું છે। વાસ્તવિક મહાત્મ્ય હોય તો એ પરમેશ્વરના વચન લોપે નહીં, કપટ કરે નહીં, દંભ કરે નહીં। અને અમે તે કપટ રૂપ મહાત્મ્યને ખરું મહાત્મ્ય કહેતા નથી, અને મહાત્મ્ય વિના જે દેખાડા માટે ધર્મ નિયમ પાળવામાં આવે છે તે પણ કપટ રૂપ છે, મહિમા તો છે નહીં, દેખાડવા હારું ધર્મ નિયમ પાળે છે, આ દંભ છે, કપટ છે, અંદર કઈ છે નહીં, બહારથી હારો થવા, હારો દેખાવા બધું પાળે છે, આ પાખંડ છે। જેટલું આપણે એમ થતું હોય બધું પાખંડ કહેવાય, ખરેખર અંદરના રસથી જેટલું પાળીએ કરીએ ભજીએ સેવીએ આ બધું સાચું, પણ બહાર બધાની આરે હારા રહેવા, હરખા રહેવા, લાઈનમાં રહેવા, જેટલું થતું હોય એટલું બધું દંભ ને પાખંડ ને કપટ કહેવાય, એવું કેમ છે, એ ક્યાં મહિમાન લીન થાય છે।
એ તો આપણને કોક જરા મોડા ન માને એટલે કરીએ છીએ, એટલે વહેલા ઉઠીએ છીએ, એટલે પૂજા હરખી કરીએ છીએ, એટલે થોડુંક સેવા કરીએ છીએ, એટલે થોડુંક દાન દઈએ છીએ, પાછા આપણને કોઈ કાંઈક હાવ ગણે નહીં એવું ન થઈ જાય એટલે ભલા માણા. ત્યાં થોડું અંદરથી મહિમાનું માહિતમ બધું જાગ્યું છે કરીએ છીએ. કેમ બોલ્યા આપણે અહીં સેવામાં શિબિરમાં ન આવીએ તો બીજા એ બધા એમ કે તમે નહોતા એટલે આવવું પડે, દમભમ કરવો પડે થોડો ઘણો હોવ ની હારે રેવા હું કરીએ અત્યારે આ આ બધું આ ઓળખાતું હોય તો. બધું બહુ ઝીણું આવે મહાત્મા, બહુ ઝીણું આવે. આવું બધું થયું સ્વામી સભા જીતે. હવે મહારાજ ગઢપુરથી નીકળે છે, મુક્તાનંદ સ્વામીને મળવાની મહારાજને ઉતાવળ થઈ છે. શ્રી હરિ ગઢપુરથી નીકળ્યા, ઝીંઝાવદર આવ્યા, ત્યાંથી કારિયાણી પ્રભુ પધાર્યા અને ત્યાંથી વાલો કુંડળ પધાર્યા. કુંડળમાં આવીને અહીંથી શ્રીહરિએ મુક્તાનંદ સ્વામી ઉપર વડોદરા એક પત્ર લખાયો. કુંડળમાં બેસી એમાં એવું લખ્યું કે સ્વામી, તમે દિવાળી અન્નકૂટ ઉત્સવ ઉપર આદરજમાં આવજો, અમે ત્યાં તમને મળશું. ગામ આદરજ આવજો, તમારો વિજય થયો છે સ્વામી, હવે તમારે ત્યાં વડોદરા રહેવું જોઈએ નહીં, તમારે વડોદરા ન રહેવું, પરમેશ્વરે તમને બચાવી લીધા છે. બહુ મોટી ઉપાધિ થઈ હતી, મારી નાખે એવી. સ્વામી પરમેશ્વરે તમને બચાવી લીધા છે, હવે તમને અમે જ્યારે દેખશું ને ત્યારે જ અમારા અંતરમાં સુખ થશે. સ્વામી તમે જલ્દી આદર આવો. આવો કુંડળમાં બેસીને મહારાજે કાગળ મુક્તાનંદ સ્વામીને લખ્યો વડોદરા. આવી બધી વાત પત્રમાં લખી અને પછી તે પત્રને બીડાવી દીધો. પછી નિષ્કામાનંદ સ્વામીને બોલાવીને એમ કહ્યું, સ્વામી એક ઝડપથી તમારી સાથે ચાલે એવા સાધુની જોડ લ્યો અને તાબડ તો વડોદરા ઉપડો, લ્યો પકડો પત્ર. આવો બે સાધુ, તમને અમે વહાલથી ભેટીએ છીએ, અમારા ગુરુ મુક્તાનંદ સ્વામીને આ કાગળ વહેલો પગાડજો. બેને મહારાજ ભેટા, પછી કહ્યું, સંતો તમારાથી જેટલું ઉતાવળું ચલાય એટલું ચાલજો ધડાધડ, અને કોઈને કાંઈ કસર થાય, ચાલતા ઠાકો કે માંદા પડો તો તેમને એક ગામમાં મૂકી બીજાએ અમારા વચને એકલા હાલવા માંડવાનું, ઊભું નહીં રહેવાનું, જટ વડોદરા જવાનું, જટ અમારા ગુરુ મુક્તાનંદ સ્વામીને આ કાગળ આપવાનું કે તેઓ જટ વડોદરાથી નીકળી જાય. તમારા મનમાં શંકા થાય કે જોડ વિના એકલા ચલાય કેમ, સંતો અમારા વચન સિવાય જે એકથી કરોડ માણસ સાથે ચાલવું તેમાં પણ અપાર બાધ રહ્યો છે, અને અમારા વચનથી એકલા હાલવું એમાંય કોઈ બાધ નથી. અમે સમજી વિચારીને વચનો કહીએ છીએ, વચનમાં જ ભગવાન નિવાસ કરીને રહ્યા છે. એકલા હલવાનું કે તો એકલામાં, ભેળા હલવાનું કે તો ભેળામાં, બાકી એકલા દોકલા બેકલાની કોઈ વાત નથી, વાત બધી વચનમાં છે, મોક્ષ વચનમાં છે, મારું તમારું ભલું વચનમાં છે, અને ભગવાન પણ વચનમાં છે, ધામ પણ વચનમાં છે.
એ જી વચન મેં ભગવાન હી રહાય કરી નિવાસ, એસે રહાય વચન જો જાનત યહ હમતા, એ જી એસે રહાય વચન જો જાનત યહ હમતા. વચન આવાસ,
વચન આવા છે, વચનનો જેને મહિમા છે એની આ વાત છે. ખુદ પરમેશ્વર પોતે પોતાના વચનનો અહીંયા મહિમા ગાય છે કે અમારા વચન કેવા છે, તો કે અમારા વચનમાં અમે છીએ, નિવાસ કરીને રહ્યા છે. એવા જે વચનો છે ને અમારા, તેને અમે જાણીએ છીએ, બીજા અમારા વચનને હું સમજી શકે? અમે કેવા છીએ એની અમને ખબર છે, અને અમારા વચન કેવા છે એની અમને ખબર છે, બાકીના હું સમજે? એમાં શંકા ન કરતા એકલા કેમ આલું? એક માંદા પડી જાવ તો એને કોઈ ગામમાં મોકલીને બીજા એકલા સડસડાટ જાવું વડોદરા ને મુક્તાનંદ સ્વામી ને કાગળ આપવો. પછી તે નિષ્કામાનંદ સ્વામી ને એની જોડના સંતો તે બંને પત્ર લઈને ઉપડ્યા તાબડતોબ સડસડાટ વડોદરા તરફ ચાલતા છે. અને આ બાજુ શ્રીહરિ પછી કુંડળ થી નીકળ્યા, સુંદરિયાણા ગયા, ત્યાંથી લીમડી, ત્યાંથી ભલગામડા, ત્યાંથી પ્રભુ શિયાણી વધાર્યા, ત્યાંથી ગામ તાવી, ત્યાંથી તલસાણા થઈને ગામ દેવળીએ પધાર્યા. ઝટ જવું છે આદરજ, મુક્તાનંદ સ્વામીને ભેગા થવું છે, પણ પાછા દેવળિયામાં એક ડોશી નડ્યા. દેવળિયામાં જાલમસિંહના દરબાર ગઢની આગળ એક હરિમંદિર હતું, એમાં જઈને શ્રીહરિ ઉતર્યા. હાંજે શ્રીહરિ તથા કાઠી દરબારો થાળ જમ્યા. જાલમસિંહની માતા કેસાબાઈએ શ્રીહરિને પગે લાગીને કહ્યું, પ્રભુ કાલે જમીન નીકળજો, અમે જમવા નહીં રહીએ ડોશી. અરે એમ ન થાય, રોકાઈ જાઓ, કાલે જમીન જાજો, તમારું ધાર્યો નહીં કરી. હારું હું જા, વૈયા જજો હવારે પડો. પછી શ્રીહરિ દરબાર હવ પડી ગયા. ડોશી કેસાબા રાતે જાગ્યા, દીકરા જાલમસિંહ ને જગાડ્યો, બેટા જાલમ આ જુલમ કરવાનો છે, ઉઠ. મહારાજ ની માણકી બાંધી હતી ત્યાં માં દીકરો ગયા. કેસાબાઈએ માણકીને માથે હાથ મૂકીને એમ કીધું, માણકી અમારી નાતની છો, અમારા પ્રાણ પ્યારા પ્રભુને જમાડ્યા વગર ભૂખ્યા અમારે જવા દેવાના નથી, બોલતી નહીં, આવતી રે આ ઘરમાં. એક ઘરમાં માણકીને બાંધી દીધી, બાણા કર્યા બંધ. મા દીકરો પછી પડી ગયા. વહેલી સવારે શ્રીહરિ જાગ્યા તથા દરબારો ઉઠ્યા. મહારાજ ફટાફટ પૂજા અડધી ફળતી કરી ન કરી તરત તૈયાર, જટ જાવું છે, જટ જાવું છે, લાવો મારી માણકી. માણકીના સેવક માણકી લેવા ગયા, માણકી મળી નહીં. ગૌ ગોતી. પછી મહારાજ આગળ આવીને કે માણકી મળતી નથી. મહારાજ કેમ હાલતું છે? ક્યાં બાંધી હતી? અહીંયા ક્યાં ગઈ? ખબર નહીં. હગડ ગોતો હગડ, પણ કેસાબાએ હાવાણો ફેરવી દીધો તો હગડ બગડ હે ના જડે. મહારાજ કે અમારી માણકી જાય ક્યાં? મહારાજ ગાયબ થઈ ગઈ. એમ ગાયબ થઈ ગઈ? ગોતા ગોત કર્યું બધું, એમાં તો દી સડી ગયો. કેસાબાને પૂછ્યું, માણકીનું? તો કે ભગવાન જાણે, એમાં આવો જવાબ ખોટો નથી ને. કોઈ માણા આવીને એમ કે તમને કઈ ખબર છે? પ્રભુ જાણે બાપા, હવામાં ખોટું હું બોલ્યા, મને કયો છે? ભગવાન જાણે. ન જડે પછી ઘણું મોડું થઈ ગયું. પછી કેસાબાએ ધ્યાનદાસ નામના એક વૈરાગી હતા ત્યાં દેવળિયામાં, ધ્યાનદાસ મહારાજના મહિમા વાળા હતા, હરિભગત હતા. કોઈ હરિભગત દ્વારા એ વૈરાગીને બોલાવ્યા, અને તે વૈરાગી દ્વારા કેસાબાઈએ શ્રીહરિને કેવડાવ્યું કે જો જમીને જાઓ તો માણકી શોધી આપશું. ત્યારે શ્રીહરિએ કહ્યું, અમે જરૂર રસોઈ જમશું. નાના જાવ ને, નાના જમીન જ જવું છે ને આપણે તો ક્યાં. પછી શ્રીહરિ થાળ જમી રહ્યા હો ત્યારે કેશાભાઈએ માણકી લાવી આપી, લે જાઓ. માણકી બોલી નહી, હા બાયુ બાયુમાં હમ બહુ હોય, આ એનો પુરાવો છે. જેટલી જગ્યામાં 500 આદમી બેહે એટલી જગ્યામાં 1000 બાયુ બે છે. આવતી રે બાપા, આવી અને આને તો અડે ત્યાં ડોળા કાઢે હા આંખો મીને. આ બધું આવું ઓલા સાહિત્યકારો કે છે બાયું હ બો, અને હક પણ કાઢ લે તરત. હા, બસ સ્ટેન્ડે બે બેનું ભેગી થઈ ગામ ઠામ પૂછ્યા, ત્યાંથી એક બોલી, લ્યો તમે તો અમારા બેન થાવ. લે કેવી રીતે આ ભાઈ? તો કે તમે ધાંગધ્રાના છો ને? તા કા તો કે ધાંગધ્રાની અમારી ઘરે ઘંટી છે, એટલે આપણે હક પણ જ કહેવાય ને, એટલે આમ મેળ પાડી લીધો. હા વાત છે, માણકી ન બોલી. અને તમને કહું, જો ઘોડો હોત ને અને ઝાલમસીએ બાંધ્યો હોત ને તો હણણ્યા વગી ન રહે. ધણી ધણીને તું છો તો હું નથી, લે આમાં આમ કામ બગડી ગયું. તેથી માણકી હતી એટલે વાંધો નહોતો. આવું થયું. સંશોધન એવું કહે છે કે બહેનોને એટેક નહીં આવતા. બોલો, ભાગ્ય કોઈ કિસ્સો બન્યો હોય તમે જોજો. હાર્ટ એટેક કોને આવે છે વધારે? પુરુષોને જ. બોલો એનું કારણ કહો. બોલો ને તો
હું કહું નહીં, મરી જાઉં પણ બોલું નહીં.
તો મર, બીજું હું તારે. અહંકારી માણસને માની એટલે બધું હૈયામાં ભરીને આમ છે ને આમ હજળ જીવતો હોય, પછી એનું ડોહું હૃદય કેટલું ખમે, પછી કરોડો ભો થઈને ભાંગી જાય, પછી બેડી હળકતી રહે ને ઈવડો ઓલાઈ જાય. અને બાયુ છે ને વાતની વાતે રડી નાખે, રોઈ નાખે, કઈ નાખે, એટલે અહીં હળવું થઈ જાય, એટલે એને હાર્ટ એટેક નો આવે. બે બાયું બજારમાં ભેગ્યું થઈ જાય, વાતની વાતમાં પૂછે કેમ છો, ત્યાં તો હોઠ લાંબા ટૂંકા થવા માંડે. હમણાં તો પૂછ્યો જ માં મારી હાહુની વાત એ રોઈ નાખે, એટલે તરત શાંતિ થઈ જાય. એને એ પાણી ભરવા જતી હોય ને વચમાં કોકને મળીને હૈયું ઠાલવીને ઘરે આવે, એને એટેક આવે. વાત કરે છે એને એટેકનો. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે લીલી ધરો નદીને કાંઠે હોય, પાણીનું પૂર આવે તે બધી લટી જાય, પાણી ઉપરથી વાહડા જાલ વયું જાય અને કાંઈ ન થાય, અને ખેજડાના ઠૂંઠા મારા બેટા પાણીના હામાં થાય, ભાઈડા અમે આંચકા મારવા એટલા માર અમે વળીએ નહીં. પછી પાણી મૂળિયામાંથી ઉખાડીને ખારા સમુદ્રમાં ખોચી ગાલે, ત્યાં કોવાઈને હડી જાય પણ મારા બેટા વળે નહીં. ઈ જાય ત્યાં એટેક આવે ને મરી જાય પણ તમને નમે નહીં. હવે તમને સમજાઈ ગયું છે કે એટેક કેમ આવે છે? વાત આ છે. કેસાબાન માણકી હંપી ગયા. બોલો, મહારાજ ને જમાડ્યા, ભાઈ આ પ્રેમની કથા છે, પ્રેમની. આમાં સમજાય એને સમજાય, બાકીના ન સમજાય. પછી શ્રીહરિ કેસાબાની રજા લઈ અને દેવળિયાથી નીકળ્યા, દદુકા ગયા. દદુકા થઈને મચ્છિયાઓ વધાર્યા, લ્યો બાપુભાઈના દરબારમાં ઉતારો કર્યો. થાળ જમી શ્રીહરિએ સભામાં પધારીને વાતો કરી. ત્યાગી અને ગ્રસ્ત હરિભક્તોની વિસ્તારથી વાત કરી. જે હરિભક્તો હોય છે તેમણે એકબીજાનું હિત રાત દિવસ ઈચ્છવું જોઈએ, આમ કહ્યું. કારણ કે ફૈબાઈ હરિભગત હતા અને એમના દીકરાની વહુ પણ હરિભગત હતા. હાહુઓ ભળતો નહોતો, હવે આ કાયમની કઠણાઈ છે. મહારાજે કહ્યું કે જે હરિભગત અરસપરસ હેત ચાહે છે તેના સમાન બીજો કોઈ હરિભગત નથી. હરિભગત થઈને ક્યારેય બીજા હરિભગતની સાથે વેર કરવું નહીં, સાસુએ નહીં વહુ સાથે, વહુએ નહીં સાસુ સાથે. મહારાજ કે હરિભગત થઈને જે બીજા હરિભગત ઉપર વેર રાખે છે, દ્વેષ રાખે છે, ઈર્ષા રાખે છે, માન રાખે છે, તેને જોઈને અમે ઉદાસ થઈ જઈએ છીએ. એક હરિભગત થઈને બીજા અમારા જ હરિભગત સાથે વેર રાખે, દ્વેષ રાખે, ખાર રાખે, આંટી રાખે, અમે ઉદાસ થઈ જઈએ. આ નથી હારું બાપ, આ નથી હારું. આટલી વાત કરીને શ્રી હરિ પડી ગયા. ત્યાંથી વહેલી સવારે ચાલ્યા મચ્છિયાવથી, તે કલોલ ગયા, ત્યાંથી સરેખા, ત્યાંથી ડાંગરવા, ત્યાંથી કરજીસણ, પછી ગામ વડુ આવ્યા, ત્યાંથી ગામ ઓળા. ઓળા થઈને આદ્રજ પધાર્યા. ક્યાં ગામ પધાર્યા મહારાજ? આદ્રજ પધાર્યા. શ્રી હરિ તથા સંતોએ આદ્રજમાં ગામ બહાર ગંગાસર તળાવને કિનારે ઉતારા કર્યા બધાએ, મહારાજને સાધુએ. શ્રી હરિએ સાંજે ત્યાં સભા કરાવી. તે દિવસે કાળી ચૌદશ હતી, બે દી પછી આવે છે કાળી ચૌદશ. સભાની ચારેય કોર દીપમાળાઓ પૂરી હતી, સંતો સારા સારા કીર્તનો ગાતા હતા. એ વખતે ત્યાં લશ્કરના એક સરદાર શ્રી હરિના દર્શને આવ્યા. ઓલકર છાવણી પડી હતી ત્યાંથી આવ્યા. તેમણે શ્રી હરિની પૂજા કરી પછી સભામાં બેઠા અને શ્રી હરિને તેમણે કહ્યું કે એ સ્વામિનારાયણ, આપ ધનનો સંગ્રહ તો કરતા નથી? મહારાજ કે નહીં. હા, છતાં વારે વારે યજ્ઞ કરાવો છો આવું અમે સાંભળ્યું છે, તેથી અમને આશ્ચર્ય થાય છે. પૈસા વિના યજ્ઞ કેવી રીતે તમે કરાવો છો? ત્યારે શ્રી હરિએ તેમને કહ્યું, જો ભાઈ, શ્રી કૃષ્ણ ભગવાન અમારાથી દૂર રહેતા નથી. અમે જ્યારે જ્યારે યજ્ઞ કર્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જ બધી સામગ્રી પૂરી પાડી છે, અમારે કાંઈ ચિંતા નથી. વળી અમારી વાત જે માને ને તેને સંસારનું ભટકણ રહેતું નથી, પણ જગતના લોકોને વિષય સંબંધી વાત જ પ્રિય લાગે છે. પરંતુ વિષયમાં જેટલું દુઃખ રહ્યું છે તેને તે લોકો તલભાર જેટલું પણ દેખતા નથી. એ મનગમતા જે વિષય મળે છે તે તો ભગવાનનો કોપ થયો છે. અહીં આવી પેલી ચોપાઈ અડધી સાંભળજો. શું કીધું? મનગમતા વિષય મળે તે આદ્રજમાં મહારાજે પેલા ભાઈને વાત કરી, લશ્કરના સરદારને. ભગવાનનો કોપ થાય ત્યારે મન માન્યા વિષય મળે, ખાવા પીવાનું, હોવાનું, રહેવાનું, જોવાનું, આ છે તે છે બધું. અને કોપ કે છે, પ્રભુ પોતે કે છે અમારો કોપ છે. વિષય ન મળે મન માન્યા ત્યારે સમજવું કે પ્રભુની હવે કઈ કૃપા થઈ, હવે વાસના ટળશે. રોજ રોજ વાસનાનું પોષણ થઈ જાય તો વાસના ટળે જામી જાય. ત્યારે વાત આ છે, કોણ સમજાને. મહારાજ કે આ રીતે જેટલા સત્પુરુષો છે તે બધા માને છે, જેટલા સત્પુરુષો એ બધા આવું જ માને છે કે વિષય મળે એ ભગવાનનો કોપ. મન માને વિષય મળ્યા એટલે સમજી લેવું કે ભગવાન નારાજ થયા છે, નહીં આવું બધું શું કામ મળે, એ કેમ ના મળે. આ સત્પુરુષોની સમજણ. આપણે સત્પુરુષ છીએ કે અસત્પુરુષ હમણાં થઈ જાય નક્કી. અને જેટલા અસત્પુરુષો છે, જેટલા અસત્પુરુષો જગતમાં, તેઓ તેથી વિપરીત સમજે છે. તમે કહેશો શું? તો કહે છે, અસત્પુરુષો તો જેટલા મન માન્યા વિષયો મળે તેને ભગવાનની મોટી કૃપા માને છે. બોલો જય. આપણે કોણ, સત્પુરુષ કે અસત્પુરુષ? ગોપાલ સ્વામી એક પ્રશ્ન પૂછ્યો હતો ને સાધુને, પ્રશ્ન પૂછ્યો કે મહારાજ હતા ત્યારે સત્સંગ વધારે હતો કે અત્યારે સત્સંગ વધ્યો, એવો પ્રશ્ન પૂછ્યો. ત્યારે સંતોએ જવાબ આપ્યો કે સત્સંગ અત્યારે સ્વામી બહુ વધ્યો છે. જુઓ ને મહારાજ વખતમાં તો આપણને ખાવાય ક્યાં મળતું હોય, ત્યારે રોજ લાડવાનો વરસાદ થાય છે. ત્યારે સ્વામીએ દાંત કાઢ્યા. સ્વામી કે લાડવા મળે એને સત્સંગ વધ્યો કહો છો? એને સત્સંગ કહેવાય? ખાવા મળે એટલે સત્સંગ વધ્યો? એને ભગવાનની કૃપા ગણો છો? મનમાં ખાવા મળે, વિષય મળે એને? એ તો કોપ છે, કોપ. સ્વામી કે મહારાજ હતા ત્યારે જેવો સત્સંગ હતો એવો અત્યારે નથી રહ્યો, એવું બોલ્યા તે દી. અત્યારે તો ખબર નહીં કેવો વિધ્યો છે ને કેવો ઘટ્યો છે. આ તો ગોપાલ સ્વામીની હાજરીના કાળની વાત છે. એણે આ ગણિત કાઢ્યું કે મહારાજ ગયા પછી સત્સંગ ઘટી ગયો એમ. તો અત્યારે શું થયું છે? જેટલા સત્પુરુષો છે એ બધા એમ માને છે કે મન માયનું થાય, મન માયના વિષય મળે એ ભગવાનનો કોપ છે. મન માયના રૂપિયા મળે, મન માયની સ્ત્રી મળે, મન માયનું ખાવાનું મળે, મન માયનું જોવાનું મળે, મન માયનો પરસ મળે, મન માયનું સુગવાનું મળે, જેટલું સારું સારું ભોગ વેલાસ એસારામ મળે એ બધો ભગવાનનો કોપ, એમ બધા સત્પુરુષો માને છે. અને બધા અસત્પુરુષો આવું બધું મળે ત્યારે ભગવાનની સંતની કૃપા માને છે, એના આશીર્વાદ માને છે. આ બધા અસત પુરુષો સારું મકાન મળે, સારું મન ધાર્યું ગોઠવાઈ જાય, અને જે એમ માને ભગવાનની કૃપા સંતોની કૃપા, આ બધા અસત પુરુષો, એવું મહારાજ ઓલા સરદારને આદરજમાં સમજાવે છે. હવે એ તો કહો આપણું કેમ છે? આપણું નામ સત્પુરુષમાં લખવું કે અસત પુરુષમાં, એ હું પૂછું છું ક્યારનો. હે, કથાના પ્રભાવમાં લાગો છો? બહાર ગયા પછી બધા સત્પુરુષ થઈ જાઓ? અખંડ આવું રે તો હાચો. આ તો ધોતિયાના ધોળ ગાવ છો. અમારે વિઠ્ઠલભાઈ કેવુભાઈ ખોપાળામાં હતા, એ મને કહેતા, મને કે સ્વામી આ તો ધોતિયાના ધોળ છે. મેં કીધું એ હું વળી કથા છે? ત્યારે કે એક શેઠ હતા, એણે બધા બાવાને ધોતિયા ઉડાડ્યા, તે બાવા બધા બહુ વખાણ કરવા માંડ્યા, સમજ્યા? પછી કાંઈક થયું ત્યારે પછી એણે ને એને ગાયરું ઠપ કરી. ત્યારે શેઠે કીધું, તે દી તમે મારા વખાણ કરતા હતા ને કોડા એ તો ધોતિયાના ધોળ ગાયા હતા. આ કોક પ્રભાવમાં હોય ને આપણે, એની અસર હોય. બાકી આપણે એકેય આપણને અસત પુરુષ માનવા તૈયાર નથી. પણ અત્યારે જો બીજું બોલીએ ને તો ભૂંડા લાગી, એટલે બોલવું પડે, દંભ કરવો પડે, અને એને જ પાખંડ કહેવાય. હમણાં નું આવ્યું? હમણાં નું આવ્યું કે લાઈનમાં રહેવા હારું આપણે જે બધું કરીએ એ પાખંડ? કાંઈ રિયલી સમજણ કે મહિમા ક્યાં હતો એમાં? અરે મા બાપ આમાં લખ્યું છે એવું બધું જેમ છે એમ ગળે ઉતરી જાય ને સમજાઈ જાય તો બાપ રે બાપ, રાત દિવસ શ્રીજી મહારાજનું અખંડ દર્શન થાય આત્મામાં. આ એવી કથા છે જેવી તેવી નય, જેવી તેવી નય. સારું, આપણે યાદ તો રાખીએ કે સત્પુરુષ શું માને છે અને અસત્પુરુષ શું માને છે. સત્પુરુષ શું માને છે? માયા મળે એ ભગવાનનો કોપ. અને અસત્પુરુષ શું માને છે? માયા મળે એ ભગવાનની કૃપા. બસ કૃપા અને કોપ, આમ તો અક્ષર બે જ છે અને બે ક અને પ જ છે. આમ જોવો તો કઈ લાંબો ફેર, કૃપા અને કોપ શું બહુ ફેર છે? કઈ પણ બહુ ફેર છે. ક્યાં કૃપા માનવી અને ક્યાં કોપ માનવો, મારા બાપ, ત્યાં જ બધો ખેલ છે. આખી સમજણ ત્યાં જ ઉઘાડી થાય છે. શું સત્સંગ કર્યો ને કેટલી વાત પચાવી ને કેટલું જ્ઞાન ગળે ઉતર્યું એ આ બે શબ્દમાં જ બધું દેખાઈ આવે છે. કોને કૃપા કહીએ છીએ અને કોને કોપ કહીએ છીએ. પડદા ફાશ થઈ જાય. સમજણો છે કે મૂરખ છે અને કળતા કાંઈ વાર નથી. આ બે માં કળાઈ જાય તરત. હે કાણે સાગર કથા પચાવી છે અને આને બિચારાને કાંઈ સમજાણું નહીં. 6 વર્ષે સાડા 6 વર્ષ કથા આલી પણ આને કાંઈ નથી ઉતર્યું. 6.5 વર્ષ કથા આલી પણ આને કાંઈ ઉતર્યું નહીં. બોલો બોલો મહાત્માઓ, સત્પુરુષની સમજણ બોલો. જો આવું મહારાજ બોલ્યા. કયા ગામમાં બોલ્યા? આદ્રજ માં બોલ્યા. કોની આગળ બોલ્યા? બોલો, લશ્કર નો સરદાર આવ્યો હતો ને એની આગળ બોલ્યા. વિષયમાં જે દુઃખ રહ્યા છે તેનો ગણતા કોઈ પાર આવતો નથી, એટલા દુઃખ રહ્યા છે સારા વિષયમાં. આવા દુઃખરૂપ વિષયમાં સુખ માનવું એના સમાન બીજો કોઈ ભગવાનનો કોપ નથી. આવું કર.
વિષય મે રહે દુઃખ ગિનત ન આવત પાર તેહી.
વિષય મે રહે
સુખ, દુખ મે માનત સુખ, એહી સમ નહી કોપ કો,
એહી સમ નહી કોપ કો,
એજી એહી સમ નહી કોપ કો,
એજી સમ નહી કોપ કો.
વિષયમાં સુખ મનાય છે કે દુઃખ? એ હિસમ નહીં કોપ કોવું, એ જ ભગવાનનો કોપ છે. જેદી વિષયમાં નર્યા દુઃખ દેખાય તેદી ભગવાનની કૃપા થઈ કહેવાય. ત્યાં સુધી કૃપાની રાહ જોઈ. ભગવા પહેરે નથી કલ્યાણ થતું, નથી તિલક ચાંદલા તાણે થતું, હવળું સમજે કલ્યાણ થાય. આ સાગરનો સાર છે. આ પકડીએ આને. હવે જો હવેનો સોરઠો.
કોપ કુ કૃપાય પાર, અજ્ઞાની માનત સુખ કર. કોપ કુ કૃપાય પાર, અજ્ઞાની માનત સુખ કર. કોપ કુ કૃપાય પાર,
કોપ ને અપાર કૃપા માને અજ્ઞાનીઓ. ક્યાંય બહાર લેવા જવાના છે? અહીંયા જ છીએ આપણે બધા.
કોપ કો કૃપાય પાર, અજ્ઞાની માનત સુખ કર.
કોપ કો કૃપા પાર, અજ્ઞાની માનત સુખ કર.
બુદ્ધિ કે વારન પાર, બુદ્ધિ કે વારન પાર, બુદ્ધિ ન આયે મોક્ષ હિત,
બુદ્ધિ ન આયે મોક્ષ હિત.
એને બુદ્ધિ ન આવી મોક્ષ માટે,
એને બુદ્ધિ ન આવી મોક્ષ માટે.
બુદ્ધિ કે વાર ન પાર, એટલી બધી એનામાં બુદ્ધિ છે, આખી દુનિયાને વ્યવસ્થિત ચલાવે એટલો બુદ્ધિશાળી, પણ મોક્ષ પામીએ એવી બુદ્ધિ ન મળી. લો બુદ્ધિ બુદ્ધિમાં ફેર. હે કે આવા કોપને અજ્ઞાની લોકો ઈશ્વરની અપાર સુખકારી કૃપા માનીને બેઠા છે. તેવામાં બુદ્ધિ તો અપાર છે, અપાર બુદ્ધિ હોવા છતાં તે બુદ્ધિ મોક્ષના ઉપયોગમાં આવતી નથી, બિલકુલ નહીં. કેમ જે મોક્ષના ઉપયોગમાં આવે એવી એ બુદ્ધિ જ નથી, એ બુદ્ધિ બીજી છે, એને શું કરવાની. શ્રી હરિએ આટલી વાત કરી પછી સંતોએ વારાફરતી આખી રાત કીર્તન ગાન કર્યા. તેને શ્રીહરિએ પલંગ ઉપર હુતા હુતા સાંભળ્યા. આ બધી આજરદની કથા છે, કેટલી ગજબ કથા છે. આવું જ્ઞાન તમે દુનિયાના કોઈક શાસ્ત્રમાં ક્યાંક સાંભળ્યું હોય તો સાંભળ્યું હોય, બાકી મળે નહીં. આના જે અમુક અમુક રત્નો છે, સાગરના રત્નો, મારા બાપ, એ લગભગ ક્યાંય નથી. અજબ ગજબની કથા છે. મહારાજે હોતા હોતા કીર્તન સાંભળ્યા અને સંતોએ આખી રાત કીર્તન ગાન કર્યું. બીજા દિવસે દિવાળી હતી. આ કાળી ચૌદશનો દિવસ પૂરો થયો. બીજા દિવસે દિવાળી હતી. મુક્તાનંદ સ્વામીના આદરજ આવવાના સમાચાર સાંભળી શિયાળી તેમને સન્મુખ ગયા અને ભાવથી ભેટ્યા. કુશળ પૂછી ઉતારે પધાર્યા. શ્રીહરિ તથા સૌ સંતો જમી રહ્યા. પછી રતુ ખાટે શ્રીહરિ તથા સંતોની ભાવથી પૂજા કરી. અહીં ગ્રંથકાર શ્રેષ્ઠ હરિભક્તની સમજણ કહે છે કે જે શ્રેષ્ઠ હરિભગત હોય એની સમજણ આવી હોય. શ્રેષ્ઠ હરિભગતની સમજણ સાંભળી લેવી છે. કહી દઉં તો શ્રીહરિને માટે વસ્તુ આપવામાં જેને વધારે તાન હોય તેટલો તે શ્રેષ્ઠ હરિભગત કહેવાય. ભગવાનને માટે વસ્તુ આપવામાં, ધન વાપરવામાં જેને બહુ તાન રહેતું હોય એ હરિભગત શ્રેષ્ઠ છે, બાય હોય કે ભાઈ હોય. અને તે કાંઈ છાનો રહેતો નથી. સાંભળ્યું? ભગવાન ક્યારેય કોઈને વધારતા કે ઘટાડતા નથી. જેવી જે સેવા કરે છે તેવા તે વધે છે કા ઘટે છે. ભગવાન કોઈને વધારતા ઘટાડતા નથી. જેવી સેવા કરે છે એવું એને મળે છે. ભગવાનને અર્થે ખૂબ જે સેવા કરે એને ભગવાન ખૂબ આપે છે, અને જે ભગવાનને અર્થે સેવા નથી કરતો એને ભગવાન કાંઈ નથી દેતા. વાત આમ છે, પોતાની સંપત્તિને અનુસારે. હવે બરાબર કાન માંડો તો વૈષમપાયન તમારી કોઈ બોલ્યા આવે. ક્યારેક અમારી વાતો આવે ને ત્યારે તમારી વાતો આવે. અમારી વાતો આવે ત્યારે હું સાથે ન સાંભળવી, એટલું જ સાંભળવી. અને તમારી વાત આવે ત્યારે આમ થઈ જવું, આવી આવી આપણી વાત આવી એમ. સાંભળ્યું કે ન સાંભળ્યું? નવા નવા પૈણા હોય ને પછી બે મહિના પત્ની રહે ને પછી પત્ની પિયર જાય ને પછી પત્ની પાછી સાસરે આવવાની હોય ત્યારે પતિ એને સ્ટેશને લેવા જાય. ગાડીમાંથી અનેક બહેનો ઉતરે પણ એ ઊંસો ક્યારે થઈ જાય? આપણી વાત આવી એમ કહું છું. આ વાત હા આપણી એમ. પોતાની સંપત્તિને અનુસારે જે સેવા નથી કરતા તે હરિભક્તોમાં ઉતરી જાય છે બિચારા, એ ઘટી જાય છે. અને જે સંપત્તિએ કરીને હરિભક્તોમાં બધાથી દુર્બળ હોય તેવો દેહથી સેવા કરે છે અને તેમાં તે લેશ માત્ર પણ કસર જો રાખતા નથી તો તે ભલે ધનની દ્રષ્ટિએ દુર્બળ હોય તો પણ બીજા હરિભક્તો કરતા ઘણા શ્રેષ્ઠ કહેવાય છે. જોયું તમે? પૈસાવાળો છે પણ જો ધને કરીને સેવા ન કરતો હોય તો એ બિચારો દિવસે દિવસે સત્સંગમાં ઉતરતો જાય, ઘટતો જાય. હા, ઘણા પાસે પૈસા નથી તો તે તનથી ખૂબ સેવા કરે તો તે ધનની દ્રષ્ટિએ સેવા કરતા હોય એના કરતાય શ્રેષ્ઠ છે. ભાઈ શરીરથી સેવા કરો, કરો આખોથી આમ છે આમ રખડ્યા કરો, સેવા કરો જ્યાં લાગ મળે ત્યાં. જેની જેવી શક્તિ હોય તે પ્રમાણે સહુએ સેવા કરવી, સેવા કરવી, સેવા કરવી. આખો દી બાઈઓ ભાઈઓ બાળકોએ બધાએ સેવા કરવી, જેટલી થાય એટલી કરવી. વ્યર્થ સમય ગુમાવવો નહીં. કાંઈ સેવા ન હોય તો ભજન કરવું, કથા સાંભળવી, માળા ફેરવવી, ધ્યાન કરવું, કીર્તન બોલવા, વાંચવું. પણ અલ્લા ટલ્લા ગલ્લા મારીને ખોટો સમય બગાડવો નહીં. આવી અણમોલ જિંદગી, આવો રૂડો અવસર, સમય ફરી વાર મળશે નહીં. આ મારી તમને સૂચના છે, સૂચના. હે, જેની જેવી શક્તિ હોય તે પ્રમાણે સૌએ સેવા કરવી. પણ બીજા હરિભક્તોને પાછા પાડવા, બીજા હરિભગતને નબળા દેખાડવા માટે વધારે સેવા ક્યારેય કરવી નહીં. પોતાના જીવના કલ્યાણ માટે કરવી. પણ વધારે સેવા કરીને કોકનું હલકું બતાવવાનો ભાવ રાખીને કોઈએ કાંઈ કર્યું તો એ તો હાવ ખોટું છે. સમજાણું આમ છે. જીવને તો ભાત ભાતની મેલી મેલકર બુદ્ધિ હોય, ભાવે વિચિત્ર વિચિત્ર હોય. કોઈને નબળા દેખાડવા ક્યારેક આપણે હારા થતા હોઈએ. આ હારા થવામાં કાંઈ માલ નથી. ભગવાનને હારા બતાવવા, હારા થવું બસ, બીજાને કોઈને સંભારવા જ નહીં. સેવા કરવામાં આપણે પોતે કરવી, બીજાને કોઈને સંભારીને હરીફાઈમાં કે કોકનું નબળું દેખાડવા, કોકને આંખે ચડાવી દેવા, કોકને વાંકમાં લેવડાવવા, ટલ્લે ચડાવવા ક્યારેક કશું જ કરવું નહીં. એની કરતા હોય રહેવું સારું. જે જે સેવા કરતા હોઈએ તે શ્રીહરિને પ્રસન્ન કરવા માટે જ કરવી. કોઈ પણ સેવા કરીએ તે શ્રીહરિને પ્રસન્ન કરવા માટે જ કરવી, એને જ રાજી કરવા કરી. રાજી કરવા જેવો એ એક જ છે. અને ઘણા ઉલ્લાસથી સંત અને હરિભક્તોના દાસના દાસ થઈને વર્ત, દાસના દાસ થઈને વર્તવું એ પણ કંટાળીને થાકીને લોઠાઈએ પરાયણે નહીં, ઘણા ઉલ્લાસથી દાસના દાસ થઈને વર્તવું, પ્રસન્ન ચિત્તે રાજી થઈને મોટા ભાગ માનીને હાવ નિમ્ન કક્ષાએ નાના થઈને દિનાધીન થઈને જીવવું, આવું બધું છે. એટલે આ સાગર સાર જ્ઞાન યજ્ઞ. પછી સંધ્યા સમયે અપાર દીપમાળાઓ પૂરી, આદ્રજની આ કથા છે. દીપમાળા પૂરી, આરતી ધૂન થયા પછી સભામાં શ્રીહરિએ પ્રશ્ન પૂછ્યો. દિવાળીના દિવસે એ અમે જેને સૌથી મોટા કરીએ અને ગુરુ માનીએ તો તેમની મોટપ તમે બધા સહન કરશો, અને જેને સહન ન થઈ શકે તેને કેવા સહન જાણવા એ કયો. કારણ કે સુંદરદાસે સંતોને માટે મોટાઈ ભીષણ જેવી કહી છે. મનહર છંદનો અહીંયા પ્રયોગ છે. ધોલી જેસો ધન જાકે સુલી સો સંસાર સુખ, ભૂલી જસો ભાગ્ય જેસી અંત જેસી યારી હે, પાપ જેસી પ્રભુતાય સાપ જેસો સન્માન, બડાય બિછુન જેસી નાગની સિનારી હે, અગ્નિ જેસો ઇન્દ્ર લોક, વિઘ્ન જેસો વિધિ લોક, કીર્તિ કલંક જેસી સિદ્ધિ સો ઠગારી હે,
સિદ્ધિ સો ઠગારી હે,
વાસના ન કોઈ વાકી એસી મતી સદા જાકી, સુંદર કહત તાહી વંદના હમારી હે,
સુંદર કહત તાહી વંદના હમારી હે,
જી સુંદર કહત તાહી વંદના હમારી હે,
સુંદર કહત તાહી વંદના હમારી હે.
આ સુંદર દાસ નો છંદ છે. છંદ હા ઉનકો આગે એને એમ છે કે મને સમજાઈ ગયું છે, પણ હવે ઓલા ના પાડે છે તો પછી મારે કેમ આ પાડવી. એટલે દયાલુ સ્વામીએ ના એટલા માટે પાડી કે બધાને નથી સમજાણું, એમ મને નથી સમજાણું એમ. ભટ્ટભાઈ તમને તો સમજાણું હોય, બામણને ખોળીએ જીવ છે યાર, તમારી તો આ વિદ્યા છે. હા લ્યો તમે ક્યારે આવ્યા એ તો હું પૂછવું જ ભૂલી ગયો. હે હાંજે આવી ગયા તમે બધા ક્યારે આવ્યા, બધાને પૂછું. હા બોલી જાઓ મનમાં મનમાં, હાજે સવારે બપોરે. હા બસ આ સુંદરદાસે એવું લખ્યું કે ભાઈ હું આવાને વંદના કરું છું, હું આવા હોય એને વંદના કરું છું. કેવાને? ધૂલી જેસો ધન જાકે, જેને મન ધન ધૂળ જેવું છે. ધૂલી જેસો ધન જાકે સુલી સો સંસાર સુખ, અને જેને મન સંસારનું સુખ હોળી જેવું છે. વળી કે છે ભૂલી જશો ભાગ્ય દેખે અંત જૈસી યારી હે, ભાગ્યને જે ભૂલ્યો માને. કે છે ને બોલો ભાગ્યશાળી તક ભૂલો પડ્યો, અંત જૈસી યારી હે. આ જગતમાં જેને જેની તેની સાથે બધી આસક્તિની યારી થઈ જાય છે એ અંતકાળ જેવી જેને લાગે. પાપ જૈસી પ્રભુતાય, આ સમજાઈ ગયું ને તમને, મોટાઈને જે પાપ જેવી માને છે. સાપ જેસો સન્માન, સન્માનને જે કાળોતરા નાગ જેવું માને છે. બડાઈ બિછુન જૈસી, વડાઈને જે વિષણ જેવી માને, અને નાગની સી નારી હે, નારીને જે કાળી નાગણ જેવી માને. અગ્નિ જેસો ઇન્દ્રલોક, સમજાઈ ગયું ને, ઇન્દ્રલોકને જે અગ્નિ જેવો માને. વિઘ્ન જેસો વિધિ લોક, બ્રહ્માના લોકને જે મોટું વિઘ્ન માને. કીર્તિ કલંક જયસી, પ્રસિદ્ધિ ને કીર્તિને જે કલંક માને, સિદ્ધિ સો ઠગારી હે, સિદ્ધિને જે ઠગારી માને, વાસનાના કોઈ વાકી જેને કોઈ પ્રકારની વાસના નથી, એસી સદા જાકીમતી જેની આવી બુદ્ધિ છે, સુંદર કહત તાહી વંદના અમારી હે. આવા જે હોય એને અમારી વંદના છે. માટે હે સંતો, આ સુંદરદાસના છંદ પ્રમાણે ઉત્તર કરો. આવી વાત સાંભળી ત્યારે મુક્તાનંદ સ્વામીએ મહારાજને હાથ જોડ્યા અને બહુ રાજી થઈને એટલું બોલ્યા, મહારાજ આટલા બધા સંતોમાં આપ જેને મોટાઈ આપશો તેની આગળ આપ જેમ કહેશો તેમ અમે રાત દિવસ નમ્ર ભાવે વર્તશું, ઈર્ષ્યા નહીં કરીએ પ્રભુ. અમારે તો તમને પ્રસન્ન કરવાનું જ તાન છે, બીજી બાબતમાં હું કાંઈ જાણતો નથી. આપની પ્રસન્નતાથી અધિક બીજો કોઈ મોક્ષ મેં નહીં માન્યો. આપની પ્રસન્નતાથી અધિક કોઈ મોક્ષ છે જ નહીં, આવી અમારી સમજણ છે મહારાજ. તો હવે અમે આપ જેમ કહેશો એમ કરશું. ત્યારે શ્રીહરિએ કહ્યું, બધાય સાધુ સાંભળો, અમે આટલા આટલા દિવસ મોટાઈમાં રહ્યા. શેમાં રહ્યા? ઇતને દિન મોટાઈ તામે, આટલા આટલા દિવસ અમે મોટાઈ ભોગવી, આચાર્ય પદ ભોગ્યું, ગાદી પતી રહ્યા, પણ તેમાં કાંઈ સ્વાદ અમે ભાળ્યો નથી, કોઈ સ્વાદ અમે દેખ્યો નથી. હવે જેને તેનો સ્વાદ લેવો હોય તેને અમે અમારી મોટાઈ આપી દઈએ. બોલો કોને મોટાઈ જોઈ છે? એને ગાદી તકિયા દઈ આદરજમાં બોલ્યા, આવું અમે કાંઈ આમાં હવા જ ભાયો નથી. કેશ ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે મોટાયમાં ગાદી તકિયામાં મહંતાયમાં ગાદીપતિ થવામાં કોઈ માલ નથી. અમને પૂછો, અમે એમાં કાંઈ સુખ ભાળ્યું નથી. થોડું ઘણું કહે છે ગોપાળાનંદ સ્વામી, પૂછો મોટેપમાં કાંઈ ભાળ્યું હોય. રઘુવીરજી મહારાજને પૂછો એમાં કાંઈ હક હોય તો. એવું ગુણાતીતાનંદ સ્વામી બોલતા. તોય માણસને આવી બધી મોટાઈનો કેટલો મોહ રહે છે નહીં, એને સારું કેવું કેવું થાય છે, કેવું કેવું, કેટલા ડખા, કેટલા બખેડા, કેટલી મારામારી, ખેંચા ખેંચી, કેટલા કેસ, કેટલા ધક્કા ધોડા, ફાઇલું, વાહ રે માયા વાહ, વાહ પ્રભુ તેરી માયા વાહ, અજબ ગજબ કી માયા. બોલો સંતો, કોને મોટપ જોઈ છે, કોને ગાદી જોઈ છે? અમે આટલા આટલા દિવસ મોટાઈમાં રહ્યા, ગાદીપતિ રહ્યા, ધર્માચાર્ય રહ્યા, વડા રહ્યા, વડા, ધાર્મિક વડા, પણ તેમાં કાંઈ સ્વાદ અમે ભાળ્યો નથી, અમને કાંઈ સુખ દેખાણું નથી. હવે જેને એનો હવાદ લેવો હોય, ગાદીપતિ થવું હોય, મોટપ જોતી હોય, વડા નેતા આગેવાન થવું હોય, ડોહરું લેવું હોય, ધર્મ ધુરંધર થવું હોય, તેને અમે અમારી મોટાઈ આપી દઈએ, એટલે કે આ પદ દઈ દઈ, થઈ જાઓ મોટા. હાલો કોઈના મનમાં મોટા થવાના સંકલ્પ થતા હોય તો અમે રાજી થઈને તે મોટપ આજ આપીએ છીએ. બોલો, આ દિવાળીનો દી દીપમાળા પ્રગટી છે, આદ્રજ જેવું ગામ છે. બોલો કોઈને મોટાઈ જોતી હોય તો, ગાદી જોતી હોય તો બોલો, અમે આજ રાજી થઈને આપીએ છીએ. અને જુઓ, અમે જે આપીએ છીએ ને મોટપ, તે મોટપ કોઈ ખૂંચવી લેતું નથી, તમારે રહેશે એ મોટપ, કોઈ નહીં ખૂંચવી લે, કેમ જે અમે આપીએ છીએ. જેને કાંઈ બોલતા ન આવડતું હોય તે ભલા થઈને કાંઈ બોલતા નહીં. અમે તો સભામાં કહીએ છીએ કે અમારી મરજીમાં આવશે તેને અમે મોટાઈ આપી દઈશું, તમારે લેવી હોય તો બોલો, ખબર પડતી હોય બોલજો, ન ખબર પડતી હોય ભલા થઈને કાંઈ બોલતા નહીં, અમને જે નજરમાં આવશે એને અમે મોટાઈ આપી દઈશું, પછી કાંઈ બોલતા નહીં, અમે જેને મોટપ આપીએ એની મરજીમાં એની આજ્ઞામાં બધાય રહેવું પડશે, કાં તમે બોલો જો જોતી હોય તો તમને આપીએ, નહીતર અમે આપી દઈશું ગમે એને, ઓલ્યાને 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 ઓલ્યાને, હા પછી કોઈએ ઈર્ષ્યા કરાશે નહીં, ખબરદાર જો પછી કોઈએ ઈર્ષ્યા કરી છે તો, કાઢો હરો તમે લ્યો ઉઠો, અમે દેવા જ બેઠા છે, પણ કોઈએ પછીથી તેની ઈર્ષ્યા કરવી નહીં, હા મહેરબાની કરીને, પણ તેમની આજ્ઞામાં રહેવું, મન કર્મ અને વચનથી તમારે બધાએ અમે જેને મોટાઈ દઈ દઈએ એની આજ્ઞામાં રહેવું પડશે, અમે પણ તેમના વચનમાં વર્તશું, અમે એને ગાદીએ બેહાડ્યા પછી અમે એની આજ્ઞામાં રહેશું, અને જે કહેશે તે તેમની સેવા અમે કરશું, અને તમારે બધાને કરવી પડશે, અમે આજ મોટાઈ દેવા તૈયાર થયા છીએ, જોતી હોય તો બોલો. ત્યારે સૌ સંતોએ કહ્યું, મહારાજ અમે સૌએ નિર્ધાર કર્યો છે કે આપ જે રીતે પ્રસન્ન રહો તે રીતે જ અમારે કરવું છે. પછી બધા સંતો એક પછી એક ઉઠીને શ્રી હરિને પગે લાગ્યા. આ દિવાળીની સભા ભારે થઈ ગઈ, એક પછી એક ઉઠીને પગે લાગ્યા. તે સૌના પછી શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા, મહારાજે મુક્તાનંદ સ્વામી બોલાવ્યા, અને મહારાજ પાસે મુક્તાનંદ સ્વામી આવ્યા એટલે મહારાજ પલંગ ઉપર બેઠા હતા, તે પોતે પલંગ ઉપરથી ઉઠ્યા અને નીચે ઉતરી ગયા, અને મુક્તાનંદ સ્વામીને મહારાજે પોતાને સ્થાને ગાદી તકીએ પલંગ ઉપર બેહાડ્યા, અને મહારાજ સંતો ભેળા જઈને બેઠા, અને આમ મુક્તાનંદ સ્વામીને મહારાજે મોટાઈ આપી, કહેતા સદગુરુ પદ આપ્યું. આ હતો શ્રીજી મહારાજનો પ્રથમ પ્રયોગ. મહારાજ આ બધું તંત્ર જીવાત્માના કલ્યાણનું કઈ રીતે ચલાવવું એના પ્રયોગો કરે છે. સદગુરુ નિમે સત્સંગ આખો એને હોય પ્યો, પોતે સાધુ ભેળા આવીને બેઠા, મુક્તાનંદ સ્વામીને ગાદીપતિ બનાવી દીધા. પછી વાત ઘણી બધી લાંબી છે. પછી મહારાજે એ જ રીતે નિત્યાનંદ સ્વામીને અને બ્રહ્માનંદ સ્વામીને ચૈતન્યાનંદ સ્વામીને પણ સદગુરુ બનાવ્યા, બધાની પૂજા કરી, બધાની આરતી કરી, અને પછી એમ કહ્યું કે જેવા અમને માનો છો એવા જ આ ચાર સદગુરુને માનજો, એમને જમાડજો, એમની પૂજા કરજો, એમની આજ્ઞામાં મન કર્મ વચને રહેજો. આવી લીલા આદ્રજમાં થઈ. ભાઈ દિવાળીનો ઉત્સવ પૂરો થયો પછી શ્રી હરિએ સંતોને એવું કહ્યું કે તમે બધા લાકડાના પાત્ર રાખો, એમાં જમવાનું શરૂ કરો. આ પ્રથા આદ્રજથી આરંભ થઈ. એના પહેલાં સંતો કોક રાખતા છે, કોઈ નહીં રાખતા હોય, કોઈ હાથમાં જમતા હતા, કોઈ પતરાળામાં આમ તેમ. પણ મહારાજ કે આજથી પ્રથા એવી કરીએ કે બધાએ લાકડાના પાત્રમાં જમજો, તુંબડા રાખજો પાણી પીવા. ત્યારથી આ પ્રથા ચાલી આવે છે. બધાને લાકડાના પાત્ર રાખવાની આજ્ઞા કરી ત્યારે માણસાના ગંગાદાસ હુતાર ત્યાં સભામાં બેઠા હતા. એણે ઊભા થઈને કહ્યું, મહારાજ હું હુતાર છું, મને પત્ર ઉતારતા આવડે છે લાકડાના, સંતોને માટે જેટલા જોશે એટલા કાષ્ટના પાત્ર હું બનાવી દઈશ. તેથી શ્રી હરિએ રાજી થઈ એમની છાતીમાં ચરણારવિંદ આપ્યા કે તમે તક પકડી લીધી, લ્યો સાબાશ. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને બેસવા માટે સુંદર બળદગાડી આપી અને સ્વામીની રક્ષા કરવા માટે માથાસુરના પાર્ષદ સુરવીર રવાજીને રાખ્યા. પછી શ્રી હરિ આદરજથી નીકળ્યા. આવી અદભુત કથા થઈ જીવના કલ્યાણની. લો આદરજથી નીકળી કોલવાડા ગામ ગયા અને ત્યાં થઈને મહારાજ ઉનાવા પધાર્યા. ઉનાવાના બધા હરિભક્તોએ શ્રી હરિને ઘેર ઘેર પધરાવ્યા, બધાએ ભાવથી પૂજા કરી. અહીં ગ્રંથકાર મહિમા અનુવૃત્તિની મહત્તા કહે છે. આ પૂરના આરંભમાં મહિમા ઉપર બહુ વજન આવ્યું. કેમ જે મુક્તાનંદ સ્વામી સભા જીત્યા અને ઈર્ષા થઈ, ઈર્ષાની મહારાજે દુષ્ટતા કહી, અને ઈર્ષા માનમાંથી થાય છે, માન ટળે તો ઈર્ષા ટળે, અને માન ટાળ્યાનો ઉપાય મહિમા છે. ગ્રંથકારે મહિમાનો મહિમા ખૂબ ગાયો. હવે આના એન્ડ ભાગમાં પાછો મહિમા આવે છે. સાવધાન.
એ જી હરિ હરિ કે જન કે જોવું, હરિ કે સંબંધ તાકે, મહિમા જાનત સિસવિદ તિસવિદ મોક્ષ વાકે.
હવે કાન ખોલીને મારે તમારે સાંભળવા જેવી આ વાત છે. એક ભગવાન, બીજા ભગવાનના ભક્તો, અને ત્રીજા ભગવાનના સંબંધ વાળા વસ્તુ પદાર્થ વગેરે વગેરે, બસ આ ત્રણનો મહિમા જેટલો જે જાણે છે તેનો એટલો એવો મોક્ષ થાય છે. આ ફરી વાર વાત આવી, મહિમા જાણ્યામાં જેટલી કસર એટલી મોક્ષમાં કસર રહેવાની. માટે મહિમા જાણવામાં કાંઈ ખર્ચ થતો નથી. હું કામ મહિમા ઓછો આંકવો? શા માટે નાની કલ્પના કરવી? બધાને ભગવાન મય જોવાને ઊંચી કલ્પના કરવી. સિયા રામ મય સબ જગ જાની, કર હું પ્રણામ જોરી જુગ પાની. આખા જગતને ભગવાન મય જાણીને જો તુલસીદાસજી વંદન કરતા હોય તો આપણે પરમેશ્વરના સંતો ભક્તોને ભગવાનના સ્વરૂપ માનીને વંદન કરવામાં હું પેટમાં દુખે છે. મહિમા રાખવામાં કોઈ ખોટ નથી. લાભ લાભ ને લાભ છે. માટે આજથી નિયમ લઈ લો કે જિંદગી ભર નેરો બધાનો મહિમા જ ગાવો, મહિમા જ વિચારવો, મહિમા જ કલ્પવો. અમહિમા કલ્પવો જ નહીં, અમહિમા અનુમાન કરવો જ નહીં. નર્યું મહિમાનું જ અનુમાન કર્યા કરવું. શું વાંધો છે માં? આમ તો આપણે અનુમાન કરવાની ટેવ છે, કલ્પના કરવાની ટેવ છે, ધારણા કરવાની ટેવ છે. મેં આમ ધાર્યું હતું ને આમ નીકળ્યું. એટલે સારું ધારવામાં, સારી કલ્પના કરવામાં, સારું અનુમાન કરવામાં હું વાંધો છે? એમાં ફાયદો ફાયદો ને ફાયદો. શા માટે હું તમે નેગેટિવ ને નબળું બધું અનુમાન કરીએ છીએ, કલ્પના કરીએ છીએ, ધારણા કરીએ છીએ? શું એમાંથી મળવાનું? દુઃખી જ થવાનો માર્ગ છે એ. પાકું આપણે બધા શ્રેષ્ઠ કલ્પનાઓ કરશું. કેવી? શ્રેષ્ઠ. ઊંચી કલ્પનાઓ કરશું, ઊંચી ધારણાઓ બાંધશું, ઊંચા ઊંચા શ્રેષ્ઠતમ અનુમાનો કરશું. ક્યારે હલકા નબળા ખરાબ નેગેટિવ ભંગાર અનુમાનો નહીં કરીએ. રમા એકાદશી આપણે આ પાકું આમ આવ્યું, કરી જુઓ ને થોડા દિવસ, જબ્બર ફાયદો થાય. અનુમાન કરવાની ટેવ છે કે નથી? તો બસ સારા અનુમાન કરો. સ્ત્રી અને પુરુષ કોઈ રસ્તે ચાલ્યા જાય છે તો એવો અનુમાન ન કરો કે આ બે લફરા વાળા છે. એવું અનુમાન કરો કે આ બે ભાઈ બહેન છે, કા પતિ પત્ની છે, કોઈ કામે જાય છે. ઊંધું ને અવળું વિચારવામાં હું હારું થવાનું એમ કહું. અને નબળા હોય ને નબળા, એને નબળા જ વિચારવા. બિચારાને ઘણા હારા વિચાર કરવા હોય પણ માલિકોર હારું હોય તો હારું ઉગે ને. જે ખેતરમાં નેરા બાવળિયાના બી હોય એમાં ગમે એટલું ખાતર ને પાણી નાખો, કાંઈ આંબા ઉગે? એમ જેના હૃદયમાં પાંચ ઇન્દ્રિયો દ્વારે કચરો જ ભેગો થઈ ગયો છે એના હૃદયમાં નર્યું ઘાસ જ ઉગે, આંબા ન ઉગે. એટલા માટે પાંચ ઇન્દ્રિયો દ્વારા એ હારું હારું જે હોય ને એને અંદર ઉતારવું. નબળું જોવું નહીં, નબળું સાંભળવું નહીં, નબળું ઊંઘવું નહીં, નબળું ખાવું નહીં, નબળું અડવું નહીં. આમ વર્ષો સુધી એક ધારું ધ્યાન રાખીએ, અંદર હારું હારું જ પાંચે ઇન્દ્રિયો દ્વારા એ લઈ જઈએ તો અંદર હારું હારું બિયારણ થઈ જાય ને પછી હારું જ ઉગે, હારા જ વિચારો આવે. શ્રેષ્ઠ અનુમાનો, શ્રેષ્ઠ કલ્પનાઓ, શ્રેષ્ઠ ધારણાઓ જ બધા પ્રત્યે થાય અને જીવન ધન્ય બની જાય. જીવન ધન્ય બની જાય જેને આમાં માણસો પ્રત્યે નબળા જ વિચારો આવે છે, નિમ્ન કક્ષાની જ કલ્પનાઓ થાય છે, ભૂંડી ભૂંડી કલ્પનાઓ થાય છે, એને મોટો દુર્ભાગ્ય માણસ માનવો. એ જ નબળો છે, એ જ નબળો છે, એટલે એને બીજા નબળા લાગે છે. આપણી નબળાઈ વિશેની તમને વાત કરું, જેટલી નેગેટિવ વાત સાંભળવામાં આપણને મજા આવે છે ને એટલી પોઝિટિવ વાત સાંભળવામાં સુખ નહીં આવતું. મીડિયાઓમાં જેટલું ખરાબ આપણને જોવાની મજા આવે છે એટલું સારું જોવાની મજા નહીં આવતી. અને એટલા માટે ના છૂટકે ઓડિયો વિડીયો જે કોઈ મીડિયાવાળા છે યા તો ટેક્સ મીડિયાવાળા પેપરવાળા બધાને આપણે પેપર લઈએ એવા જ માલકોર સમાચાર છાપવા પડે છે. અંદર નરી સારી સારી જ વાતો જો છાપી હોય તો આપણને લેવું ન ગમે કે આમાં હું હવે. એક દાખલો દઉં, કોઈ સારા હરિભગત હોય, કોઈ સારા સંત હોય, કોઈ સારા ગાદીપતિ હોય, એની વાત છાપવામાં આવે કે એને આજે ભગવાને દર્શન દીધા, તો એ વાત છાપવામાં આવે અને આપણને કાંઈ બહુ વાંચવી ગમે નહીં, બહુ મનાય નહીં, અચ્છા હવે એનું સારું દેખાડવા લગતા હોય આમ તેમ કરીએ. પણ હમણાં ખરાબ આવે કે એણે આવું ગડબડ કર્યું તો ઘરના પૈસાનું છાપું લઈને 10 જણાને બચાવ્યું, જોયું ઓલાનું આમ જો આવું. ત્યારે એવું નથી મનમાં થતું કે એવું ન હોય, આ ખોટું છપાઈ ગયું. નેગેટિવ તરત મનાઈ જાય છે અને પોઝિટિવ મનાતું નથી. આપણે આ બધા બેઠા છીએ એમાં કોઈની વાત કરીએ કે આને રોજ ભગવાન દર્શન દે છે, આ હશે હોય દેતા હોય. પણ હમણાં એની જો નેગેટિવ વાત કરીએ કે આનામાં ક્રોધ બહુ, લોભ બહુ, આ બહુ, તો કે હોય જ, આ મારા બેટાનું તરત અંદર ઉતરી જાય છે, કારણ કે અંદર એવો હડો જ ભર્યો છે, હડો જ, એટલે હડાને પકડી લે. અંદર હારું ભર્યું હોય તો હારું પકડે બહારથી, અંદર નબળું ભર્યું હોય તો બહારથી નબળાને ખેંચે, નબળું નબળાને ખેંચે અને હારું હારાને ખેંચે. અંદર હારું કરવું પડે એમ છે, બહુ અંદર ડેમેજ ભંગાર હડેલું છે એને કાઢવું પડે એમ છે, સુધારો અહીં કરવાનો છે. અને એને માટે હારું હારું જ સાંભળો, સારું સારું જ જોવો, સારું સારું જ ટચ કરો, સારું સારું જ પવિત્ર જમો, સારું સારું જ સૂંઘો, અને એમ બધું જગતમાંથી હારું હારું ખેંચીને અંદર ભરો. એટલે અંદર જે બધું નબળું છે એને હારાનો ધક્કો લાગશે, એટલે નબળાને ભી પડશે, એટલે ભાગી જાય. પછી અંદર હૃદયમાં હારું હારું જ એ ભૂમિમાં આવશે અને પછી હારું હારું જ ઉગશે. પછી શ્રેષ્ઠ શ્રેષ્ઠ વિચારો, શ્રેષ્ઠ શ્રેષ્ઠ કલ્પનાઓ, શ્રેષ્ઠ ધારણાઓ થાય. પછી ક્યારેય આપણને કોઈના પ્રત્યે અવળા, હલકા, નબળા, ભૂંડા, ગાઢ સંકલ્પ નહીં થાય. ત્યાં એવું હશે તોય આપણને નહીં એવા ગાઢ થાય, એટલી ઊંચાઈ આપણી બની જશે. વાત સમજાય છે?
હરિ હરિ કે જન કે જોઉં, હરી કે સંબંધ વાકે, મહિમા જાનત જિસ વિધા, તિસ વિધ મોક્ષ વાકે.
હે ભગવાન, ને ભગવાનના સંતો ભક્તો ને એના સંબંધ વાળાનો જેટલો મહિમા કલ્પીશું એટલો આપણો મોક્ષ થઈ જશે. ઊંધું કલ્પ્યું તો ઊંધું થઈ જાય.
મહિમા જીતના આવત જામે, મહિમા જીતના આવત,
ભલે ભલે
મહિમા જીતના આવત જામે,
મહિમા જીતના આવત જામે,
સિપાય કબ હું ન રહત યામે,
સિપાય કબ હું ન રહત.
હરિ હિ હરિ કે જન હિ જોતા કે,
હરિ હિ હરિ કે જન
हरि के जन ही रहता के
हरि ही हरि के जन ही जोता के
अनुरति में वर्तन सोवा के
अनुरति में वर्तन सोवा के
महिमा जितना आवत जामे
महिमा जितना आवत जामे
मस्त बात छे जेने जेटलो महिमा आवे एटलो देखाय आवे क्यारे महिमा ढाक्यो ढंका तो नथी कस्तूरी की बास छिपाई छिपत नहीं અને મહિમાવાળા ભક્ત ભગવાન અને ભગવાનના ભક્તની અનુવૃત્તિમાં જ રહે છે આ એની ઓળખાણી કેમ જાણીએ જે આ મહિમાવાળો છે એમ જાણીએ એ અનુવૃત્તિમાં રહે છે હા મહિમાવાળો અનુવૃત્તિમાં નથી રહેતો મહિમા વિનાનો ચોખ્ખું
अनुरुति में वर्तन जो जीतना
अनुरुति में वर्तन जो जीतना
महिमा ता में रहाए तितना
महिमा ता में रहाए तितना
ए अनुरुति में कसर जो कसर रहे तेता
महिमा में कसर रहे तेता
महिमा में कसर रहे तेता
महिमा में कसर रहे तेता
अनुरुति में वर्तन जो जीतना બિલકુલ ચોખ્ખું ને ખુલ્લું છે હાવ બિલકુલ ચોખ્ખું જે ભક્ત જેટલો અનુવૃત્તિમાં રહે છે મહારાજની આજ્ઞામાં મોટાની આજ્ઞામાં તેમાં તેટલો મહિમા રહ્યો છે રહ્યો હોય જ છે તો જ અનુવૃત્તિમાં રહેવાય રહેતો હોય રહી શકે સ્પષ્ટ દેખાય અને અનુવૃત્તિમાં જેટલી કસર રહે છે તેટલી તેના મહિમામાં પણ કસર છે 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 હોય જ હોય જ અને જો આ કસર હોય તો સુધારવી પડે મહિમાની કસર કાઢવી પડે હું અને તમે તો હજી એટલી જ કસર સમજીએ છીએ કે મારે વહેલા ઉઠાતું નથી એ મારી કસર છે મોટું મોટું જાડું જાડું સમજીએ મારે હજી ક્યારેક છે ને ગાળ બોલાઈ જાય એ મારામાં કસર છે પણ મહિમા જાણ્યામાં કસર છે એ પકડાવવું જોઈએ ને એ ખબર પડવી જોઈએ ને કે મને મારા બેટાનો આટલો મહિમા નથી આને છે એટલો મને મહિમા નથી હજી આને જેટલો પ્રેમ છે ભગવાનમાં સંતો ભક્તો એટલો મને નથી આનાથી ભગવાનને સંતોને માટે જેટલું જીવાય એટલું મારાથી જીવાતું નથી એનાથી જેટલું થાય એટલું મારાથી થતું નથી એ મારામાં ખોટ છે આ બધાને ભેગા કરવાનો અર્થ જ એ છે એકબીજાની ઊંચાઈ જોઈને પોતાને પોતાની ખોટ ઉઘાડી દેખાય આવે એટલા માટે તો મહારાજ કે અમે સમયા ઉત્સવ કરીએ અને બધાને ભેળા કરીએ છીએ આપણા કરતા શ્રેષ્ઠ ને આપણે જયારે જોઈએ ત્યારે આપણી નિમ્નતા ખુલ્લી આપણને દેખાય. આપણા કરતા સારાને આપણે જોયા જ ન હોય તો આપણી નિમ્નતા આપણને આંખે ચડે નહીં. હારા લાગ્યા આપણે. નિષ્કપાદે પે દેશે એરંડોપી દ્રુમાય હતે, હા ઉજળ દેશમાં હોય ત્યાં એરડો મોટું ઝાડ ગણાય, ગણાય કે ન ગણાય. એમ આપણે એકલા એકલા જ્યાં એરિયામાં જે ગ્રુપમાં જે જગ્યાએ રહેતા હોય ત્યાં આપણાથી કોઈ હારા મોટા ભગત ન હોય એટલે આપણે એરડો હોવા છતાંય મોટો વડલો ગણાય કે નહીં. પણ હમણે કોક એવા પ્રાંતમાં જઈને મોટા મોટા ઘેઘુર વડલા ભાળી ત્યારે એમ થાય, ઓ બાપરે હું તો કાંઈ નથી. હારા હારા ભક્તોને જોઈએ, સારા સારા સંતોને જોઈએ ત્યારે આપણને આપણી નિમ્નતા, નબળાઈ, નાનપ હા ઉઘાડી દેખાય આવે. અને પછી આપણે એ નિમ્નતાને કાઢવા કેડ બાંધીએ કે સાલી મારામાં તો બહુ હજી ખોટ છે, હજી તો હું બહુ પાછળ છું, મારે તો બહુ આગળ વધવાની જરૂર છે, મહેનત કરવાની જરૂર છે. પછી મંડાઈ પડીએ, ખરું ખોટું આયબા દિમાગ મેં. બસ આપણે આ શિબિર કરશું, સાગર મહોત્સવ કરશું, એમાં દેશ દેશાવરના ભક્તો આવશે, સંતો આવશે, એમાં હારા હારા મોટા મોટા સંતો ભક્તો હરિભક્તો ભાઈઓ બહેનોને જોશું ત્યારે એમ થશે કે વાહ વાહ, શું આની ઊંચાઈ, શું સમજણ, શું વર્તન, શું સેવા, શું નિર્દોષતા, શું વિશાળતા. સાબાશ, મારે બહુ શીખવા જેવું છે, બહુ લેવા જેવું છે. આમ થાય એનું નામ સમયો ગેરો કહેવાય. ભેળા મળ્યા ગણાય, ખીસડું ખાવા ભેગું થવાનું નહીં, ભેળું ખાવાનું આપણે ગુણો કેળવવા ભેગું થવાનું, એકબીજાના સારા ગુણોને આપણે સંપર્કથી પ્રાપ્ત કરવાના છે. અદ્ભુત વાત. બીજે દિવસે શ્રી હરિ ઉનાવાથી નીકળી નારદીપુર થઈને ખોરજ ગામ પધાર્યા. ક્યાં ગામ ગયા? વાવા. હરિભક્તોએ શ્રી હરિની ત્યાં પૂજા કરી. શ્રી હરિએ હરિભક્તોનું હિત કરવા તે પૂજા ભાવથી સ્વીકારી. અહીં ગ્રંથકાર એવું કહે છે કે પૂર્વે જેટલા સમર્થ થયા છે ને, જેટલા કોઈ સમર્થ, તે બધા શ્રી હરિને ભજી ભજી ભજીને જ થયા છે. વાત આમ છે, હરિભજ દાસ હું મોટો પામે, રાતથી ભજન કરો. ભગવાન સ્વામિનારાયણે આ ટીંબો આપણને ભજન કરવા જ આપ્યો છે. મારા બાપ, ભજન કરો, ભજન. હજી તો શિબિરને બે ત્રણ દિનની વાર છે, ત્યાં હજાર માણસ ભેગું થઈ ગયું. આવો મારા બાપ, આવો અમ ભેળા, તમે હળીમળીને ભજન કરીએ, કીર્તન કરીએ, ધૂન કરીએ, બસ ભજન કરો. ભજન જેવી તો કોઈ વાત જ નથી. સ્વામિનારાયણ 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 ચાલુ રાખો. નરી હુવાણી કરશો નહીં, આ એકબીજાને હળવા મળવાનો તાગડ ધીનાનો માહોલ નથી, આ તો કલ્યાણ કરવાનો સુંદર અવસર છે. આત્માની શુદ્ધિ કર્યાનો, ભગવાનમાં જોડાઈ જવાનો માહોલ છે. સદુપયોગ કીજીએ આ સંપ્રદાયનો, આ સત્સંગનો, આ સાધુનો, આ હરિભક્તનો, આ ભૂમિનો, કુંડળધામનો, આ ઉતાવળીનો, આ કથાનો, આ કીર્તનનો હવળો ઉપયોગ કરો, સદુપયોગ કરો. ખોટા એકબીજા ભેગા થઈને હુંવાઈ ન કરતા, જગત વ્યવહારની વાતો ન કરતા. હે રૂડા, પાંચ દસ દિવસ પંદર દિવસ જો મળ્યા છે તો જરા આપણે આપણા આત્માના કલ્યાણનું કામ કાઢી લ્યો બાપ. પછી પાછા આવા હારા દિવસો ક્યાં હાથમાં રહેવાના. એટલે ખોરજ ગામ પધારે મારે, હરિભક્તો એ શ્રીહરિની પૂજા કરી, શ્રીહરિએ હરિભક્તો નું હિત કરવા તે પૂજા ભાવથી સ્વીકારી ને ગ્રંથકારે અહીં એવું નોંધ્યું કે પૂર્વે જેટલા કોઈ સમર્થ થયા, મોટા થયા, સુખી થયા તે બધા શ્રીહરિને ભજી 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 ભજીને થયા છે. એને ભગવાનને ભજ ભજ જ કર્યા છે. સ્વામિનારાયણ 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 મહારાજને હંભાર હંભાર કર્યા છે. હેત કર જ કર્યું છે. સાચી પ્રભુ સંગ પીતળી કરો, ગજબની વાત. શ્રીહરિની અનુવૃત્તિમાં રહીને જે વર્તે છે તેને શ્રીહરિ અક્ષરધામ જેવો બનાવે છે. હે સાંભળો, શ્રીહરિની અનુવૃત્તિમાં જે વર્તે છે તેને શ્રીહરિ અક્ષરધામ જેવો બનાવે છે. વિશ્વાસ કરો, આ વાત હાવ સાચી છે, 100% સાચી. આપણે મનની અનુવૃત્તિમાં વર્તશું, દેહની અનુવૃત્તિમાં વર્તશું, ઇન્દ્રિયોની અનુવૃત્તિમાં વર્તશું, યા તો આપણા બિચારા દેહાભિમાની હગાવાલાની અનુવૃત્તિમાં વર્તશું તો એ આપણને શું બનાવશે? એના જેવા બનાવશે. અને ભગવાનની અનુવૃત્તિમાં વર્તશું તો ભગવાન આપણને એના જેવા બનાવશે. બોલો, કેવા બનવું છે? આપણે તો ભગવાન જેવા, ભગવાનના મુક્ત બનવું છે, અક્ષરધામ બનવું છે. તો કોની અનુવૃત્તિમાં રહેવું જોઈએ? સાવધાન થઈને રહેવું જોઈએ, રહેવું જ જોઈએ. શ્રીહરિની અનુવૃત્તિમાં રહીને જે વર્તે છે તેને શ્રીહરિ અક્ષરધામ જેવો બનાવે, અર્થાત એના જેવો બનાવી દે છે. અક્ષર સમહી હોય અનુવૃત્તિ મેં ન ચલત જબ. આ બે સોરઠા બહુ સરસ. હું પહેલા પહેલો ગાઉં. શ્રીહરિ તાકી જોઉં અનુવૃત્તિ તિન મે રહ કર, વર્તત તાકો સૌ અક્ષર સમહરી કરત તેહી. બરાબર. પરંતુ જે અનુવૃત્તિ ન પાડે તો અક્ષર જેવો હોય તોય પણ ભગવાનને કીટ જેવો બનાવી દે, કીડા જેવો. અક્ષર સમહી હોય અનુવૃત્તિ મેં ન ચલત જબ, કીટ સમ હોત સોઈ હરી સમ નહીં સમરથ કો. એને કીટ જેવો બનાવી દે ભગવાન. કેમ જે શ્રીહરિ સમાન કોઈ સમર્થ નથી. જડ ને ચેતન ને ચેતન ને જડ કરી નાખે. એનો મહિમા વિચારો, એનો મહિમા વિચારો તો ગાંડા થઈ જવાય કે કોણ છે ભગવાન સ્વામિનારાયણ. એને માટે શું ન થાય, શું ન થાય, એની આજ્ઞા કેમ ન પડે, એનું ગમતું કેમ ન જીવાય. મહિમા વિચારીએ તો હુરાતાન ચડે, પણ મહિમા વિચારવો પડે જરા, એની કલ્પના ધારણા અનુમાન કર જ કરવું પડે. વધારે 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 વધારે. અને ભગવાન તો એવા છે ને, ગમે એટલો મહિમા વિચારો ને તોય એનો મહિમા અપાર રહી જ જાય. એ ક્યાં કલ્પનામાં આવે એમ છે? આપણે નાની નાની કલ્પના કરીએ છીએ, ગમે એવી મોટી કલ્પના કરીએ તો પણ તે એમાં હમાય એમ નથી. શું કામ નાની કરવી પડે? કેમ જે ભગવાને કહ્યું છે, તમે મને જેવો માનશો એવો હું તમને બનાવીશ. આપણે મોટા થવું હોય, હારા થવું હોય તો ભગવાનને એવા મહિમાથી સ્વીકારવા, ટૂંકો ને ટચ. પછી શ્રીહરિ ખોરજથી નીકળ્યા છે ને માણસા પધારે, અને પછી વિહાર ગામમાં ગયા, પછી બામણવામાં, પછી વાલો વડનગર આવ્યા, અને વડનગર થઈને વિસનગર પધાર્યા, અને ત્યાં મહારાજનું સન્માન કર્યું. અસવારી કાઢી, હા અસવારી કાઢી, અને શ્રીહરિ ત્યાં શિવ મંદિરે ઉતર્યા. હાટકેશ્વર મહાદેવ છે ત્યાં વિસનગરમાં, ત્યાં મહારાજનો ઉતારો કર્યો. અહીંયા જે અસવારી આવી હતી તેમાં જે સૌથી મોટા માણસો હતા તેને દેખી તપાસીને શ્રીહરિએ ઘટિત રીતે પહેરામણી કરી, જોયું, પ્રોત્સાહિત કર્યા. વિસનગરમાં શોભારામ અને સારથરામ નામના બે ધનાઢ્ય બ્રાહ્મણો હતા. હવે અહીંથી કથા બદલાય છે થોડીક, સમજવા જેવી તો ખરી પણ વ્યવહારિક છે. કોણ? શોભારામ ને સારથરામ, બે બ્રાહ્મણો હતા અને બંને પૈસા વાળા. તે બંનેને ધનનો ખૂબ ગર્વ હતો. લ્યો, બેયને એકેમાં કાચું નહીં, પૈસા ખૂબ હતા અને બેયને પૈસાનો ગર્વ અભિમાન બહુ હતો. પરંતુ હવે આ પરંતુ શું કહે છે? પરંતુ ભગવાનની ઈચ્છાથી તે બંને વચ્ચે ઝઘડો થયો. થાય ને? અને બે તડા પડ્યા બ્રાહ્મણની જ્ઞાતિમાં. તેથી સારથરામે બધા હરિભક્તને પોતાના તડામ લીધા. જો બ્રાહ્મણમાં બે તડા પડી ગયા, બે પક્ષ થઈ ગયા. અને પેલો જે ખરોને વિસનગરનો સુબો, એણે થોડાક આપણા હરિભગતને કંદળેલા. હરિભગત હેરાન પરેશાન હતા. આ સારથરામ સુખી હતો, એણે આ હરિભગતને પોતાના પક્ષમાં લઈ લીધા. અને એટલું યાદ રાખજો, હરિભક્તો સંતો જેના પક્ષમાં આવે એનો વિજય થાય થાય ને થાય. હરિભક્તને સારા સંતોને પોતાના પક્ષમાં લઈ લેવા એ પરમેશ્વરની મોટી કૃપા સમજવી. હારા માણસો, હારા ભક્તો, હારા સંતો જો આપણા વિરોધ પક્ષમાં વયા જાય તો એટલું આપણું પાસું નબળું ગણાય ને એટલી હેરાનગતિ ચોક્કસ. અને જેટલા નબળા, મૂરખ, ગાંડા, વગર વિચારે કામ કરે એવા બધા આપણા વિરોધીના પક્ષમાં હોય ને તો એનો આપણે બહુ ફાયદો. કેમ જે બધો ઉકળો એ હાચવે. અને આપણે કાંઈ ન કરીએ તો પણ એ લોકો એવું કરશે કે આપણી શોભા સમાજમાં એમનામ વગર કરે વધવાની. એના થોડા દિવસે એવા કંઈક પ્રાક્રમ હોય જ કે લોકો એના દાંત કાઢે ને આપણા અમથે અમથા વખાણ થાય કે આ પક્ષ બહુ સારો, હે કે એના ઉતલા આવા નહીં. આને તો કોઈને હક જ નથી. મૂર્ખાઓ બધા આપણા વિરોધીને પક્ષે આપણે સામેથી ભેટ આલવા કે આ એક મૂર્ખ તમે રાખો, આ એક તમે રાખો, આને તમે લઈ જાઓ. અને જેટલા મૂર્ખો આપણા પક્ષમાંથી નીકળીને સામે પક્ષે પધારે એટલા શ્રીફળ વધેરીને આપણે નાળિયેરને ટોપરું ખાવું. કેમ જે એમાં આપણો વિજય છે. ઓલા મૂર્ખા ન્યાય કાંઈ સારું કરવાના નથી, નડવાના જ, અંદરો અંદર બાખડવાના, કોઈ કોઈને કોઈ ગાંઠવાના નહીં. કારણ કે એ તો બધા ઘૂરીવાળા ને તોરીવાળા હોય, આથરે એવા ન હોય કાંઈ. એ ભાઈ, મૂર્ખ મિત્રય નહીં હારો અને ડાયો દુશ્મન હારો. ખ્યાલ આવ્યો? સારથરામે કોને પોતાના પક્ષમાં લઈ લીધા? હરિભગતને. કામ થઈ ગયું એનું ભાઈ, શોભારામથી એ ન થયું, સારથરામે લઈ લીધા. બાકી બે ધનવાળા હતા, બેને ધનનું અભિમાન હતું, વાત સાચી હતી, ઝઘડ્યા હતા, બે પક્ષ પડ્યા હતા, પણ સારથરામ ભાગ્યશાળી, તેણે હરિભગતને પોતાના તડામ લઈ લીધા. હવે સાંભળજો, હવે આને હરિભગતને લીધા એટલે વ્યવહાર કુશળ મયારામ ભટ્ટ, આપણા મયારામ ભટ્ટો, સારથરામને જઈને મળ્યા કે સારથરામ તમે ડાયા, કામ થઈ ગયું તમારું. આ હરિભગતને તમે તમારા પક્ષમાં રાખીને તમે એનું રૂડું કર્યું, તમે એને ઉંબળ આપ્યા અને તેમને શ્રીહરિનો મહિમા સમજાવ્યો ભટ્ટજીએ. સારથરામને સત્સંગ કરાવ્યો અને તેમના તળાવાળાની ચાર દિવસની રસોઈ રખાવી. સંતો અને હરિભક્તોને બધા એને મહારાજ ગયા છે. સારથરામને એનો જે પક્ષ હતો એણે બધાએ ભેગા થઈને મહારાજને બધા હરિભક્તો સંતોને ચાર દિવસ રસોઈ આપી. થઈ ગયું કલ્યાણ? બોલો, શોભારામ રસોઈ દે. હવે વિસનગરમાં એક મોતીરામ બ્રાહ્મણ હતા નાગર. સત્સંગ માટે આ મોતીરામ બ્રાહ્મણે ઘણું કષ્ટ સહન કર્યું હતું. 8 વર્ષ સુધી તેઓ નાદબાર રહ્યા. કેટલા? એમણે એક દિવસ શ્રીહરિ અને સંતો હરિભક્તોને રસોઈ આપી. તેમાં સારથરામ પણ જમવા માટે આવ્યા હતા. હવે તમને એમ થશે કે આ મોતીરામ કોણ? આ મોતીરામ સત્સંગના દ્વેષી શોભારામ શાસ્ત્રીના હગ્ગા ભત્રીજા હતા. બહુ જ શોભારામ શાસ્ત્રી આ બધા સત્સંગીનો દ્વેષ કરતા હતા. મોતીરામ સત્સંગી હતા, શોભારામ શાસ્ત્રી સત્સંગી નહોતા. આ સત્સંગી હતા એટલે સારથરામ એના પક્ષમાં લઈ લીધા, એટલે શોભારામ શાસ્ત્રીનો બાટલો ફાટ્યો. શોભારામ શાસ્ત્રી તેમના ભત્રીજા ઉપર ખૂબ ખીજાણા. મૂર્ખના સરદાર, બુદ્ધિના બારદાન, તને કઈ અક્કલ છે કે નહીં? સાલા મારા દુશ્મનના તળામાં ભળ્યો, તું ન્યા ગયો ન્યા? ત્યારે મોતીરામે કહ્યું, કાકા તમને કઈ નાકકાન છે? પહેલા તમે મને નાદબારી કાઢ્યો, 8 વર્ષ સુધી મને નાદબારી રાખ્યો. મેં શું એવા પાપ કર્યા છે? હું હરિભગત થયો એટલું જ ને, તમે વિરોધ મૂકતા નથી. અને સારથરામે અમને બધા હરિભક્તને એના તળામાં ભેળવ્યા, એમાં તમને પેટમાં શું દુખે છે? અમે શું ખોટું કર્યું છે? અરે મારો ભત્રીજો થઈને મારા હામાવાળાના પક્ષમાં ગયો. અચ્છા, હું હામાવાળાના પક્ષમાં ગયો ત્યારે તમારો ભત્રીજો, એ પહેલા તો તમે મને નાદબારે 8 વર્ષ રાખ્યો, તેથી હું તમારો ભત્રીજો નહોતો, સારથરામનો ભત્રીજો હતો. આવું થયું, પહેલા નાદબારે મૂકીને, કાકા હવે પેટ કેમ દુખાડો છો? હવે મને તેડવા આવો છો? કે સારથરામના પક્ષમાં ન ભળે, અમારા પક્ષમાં અટાણ તેડવા આવો છો અને ખીજાવો છો? અમે તો સદા સત્સંગીઓની સાથે જ રહેશું કાકા, સત્સંગીઓની સાથે રહેશું. સત્સંગી તમારા વિરોધી હોય તો તમારે જોવાનું. ત્યારે શોભારામ કે, અલ્યા મોતિયા, મોટી લવરી કરે છો, જો તારા સ્વામીને સાચા હોય તો મને આંધળો કરી દે. આવું એને માગ્યું. ત્યારે મોતીરામે બધા હરિભક્તો કહ્યું કે આ હું કામ હાથે કરીને અંધાપો માગો છો? માગ્યું એને. પછી વાય દો વે ગળો રહ્યો, દિન 4 માં આંધળો થયો. 8 દિમાં આંધળો થયો એમ કીધું તું, પછી 8 દિન ન થયા, 4 દિમાં આંધળો થયો. સત્સંગના દ્વેષી અભિમાની શોભારામ શાસ્ત્રીના જ્યારે નેત્ર ગયા, એ આંધળા થયા, પછી એને બધું જ્ઞાન ભાન થયું. પછી ભગવાને નિમ્યા, પછી એવું કહેતા હતા કે મારો ગુનો માફ ન કરતા મને દંડ દેજો તો જ હું સીધો હાલીશ. હે મહારાજ, હવે મને બધી અક્કલ પડી, મેં અભિમાનમાં અભિમાનમાં બહુ દ્રોહ કર્યા, બહુ ખોટું કર્યું, મેં મારી જાતે મારા અભિમાનમાં આંખ્યો ખોઈ છે, તમારો હરિભક્તોનો મેં દ્રોહ કર્યો છે. એવું પછી બહુ બિચારા બોલતા, પછી એ સત્સંગી થયા. પણ ઇતિહાસ આવો એનો વાંકો બની ગયો. આપણા જીવનના ઇતિહાસ સીધા રાખવા હોય તો સીધા હાલવું, નહીતર આપણી જિંદગીની કહાની પણ આવી બધી લખાશે. હવે શોભારામ શાસ્ત્રીને સત્સંગનો ગુણ આવ્યો. પછી બધા હરિભગત થયા અને બંને તળા એક થયા. આવું વિસનગરમાં થયું હતું તે મેં તમને કહ્યું. શ્રી હરિએ વિસનગરમાં અનેક લીલાઓ કરી છે, અનેક લીલાઓ. ત્યાંથી પ્રભુ વડનગર પાછા પધાર્યા, લાંગણો જ થઈ પાછા ડાંગરવા પધાર્યા, ગામ બહાર ડાંગરવામાં ઉતારા કર્યા, સંધ્યા સમયે શ્રીહરી સભામાં પલંગ ઉપર બિરાજમાન થયા છે ગામ ડાંગરવામાં. અમરાજી, અગરાજી વગેરે હરિભક્તો તથા અન્ય ગામ લોકો સભામાં આવીને બેઠા છે. અકડેઠેક સભા ભરાણી છે ત્યારે શ્રીહરી વાતો કરવા લાગ્યા. મહારાજ કહે છે, જીતને બાલક રહે હું તાકું. મસ્ત વાત આવે છે અને આ છેલ્લી વાત છે, પછી 18મું પૂરું પૂરું. ને બાલક રહે ઉતારું, બાળકો એ અબ તુમ્હારી બાત આઈ, રમત ખેલ મે મન રહે વાકું,
રમત ખેલ મે મન રહે વાકું,
રમત ખેલ મે સિદ્ધિ કહાં હો,
खोवे जितने बालक रहे उता के
जितने बालक रहे उता को
बड़े इत्मान पढ़त तो दिन के
बड़े इत्मान पढ़त जो दिन के
दिन दिन पढ़त होवत इनके
दिन दिन पढ़त होवत इनके
नहीं पढ़त ही जितना जे हो
नहीं पढ़त ही जितना जे हो
पढ़त ताके जितना ते हो बड़े ईमान पढ़त जो दिनके
बड़े इत्मान पढ़त जो दिनके
दास होई वर तत रहत रमत के फल रहे देखात रहे हूँ नजर ही तो उगम नहीं ते इतने बालक रहे उताको
जितने बालक रहे उताको
रमत खेल में मन रहे बाकू
रमत खेल में मन रहे बाकू
रमत खेल में
તમે બધા સમજી ગયા છોકરાઓ છોકરાઓ સમજી ગયા કેમ બોલતા નથી એટલે ભાઈ સમજ્યા હોય તો આ પાડો નહી ના પાડો સમજ્યા ના કે હા તો સમજાવું આમાં તમારી વાત આવી એટલે કહું છું અમે બધા અમને મોટા માન લીધા છે એટલે અમને આ વાત અડે નહીં જેટલા બાળક હોય તે બધાને રમત ગમતમાં જ મન રહેતું હોય છે બહુ સરસ વાત છે જેટલા બાળક હોય બધાનું મન રમત ગમતમાં જ રહેતું હોય આખો દી રમત ગમતમાં શું સિદ્ધિ થાય મને કયો છે રમવામાં જમવામાં રખડવામાં હુવાણ કરવામાં શું મળે હું મને કયો તો કાંઈ નહીં ને રમત રમ્યા કરે અને ભણે નહીં અહીંયા ભણવાનો મહિમા છે અભ્યાસ કરવાનો મહિમા છે ભણવું એટલે નિહાળમાં જ ભણવું એવું નહીં આ એક નિશાળ જ છે આ વ્યાસપીઠ એક શિક્ષક છે અહીંથી પાઠ ભણાવાય છે ધ્યાન રાખીને ભણે એ બાળક નથી બુદ્ધિમાન છે અને જે ભણતા નથી બધા બાળક છે હે કે રમતમાં જ એનું મન છે ભણવામાં નહીં તો તે મૂર્ખાઈ માં જ દેવસોને ખૂવે છે લો આવા રમતમાં મન રાખવા વાળા અર્થાત નહીં ભણનારા અભ્યાસ નહીં કરનારા બધાયના બધા દિવસો મૂર્ખાઈ માં જ વીતે છે માટે ધ્યાન ભજનનો અભ્યાસ કરો ભગવાનમાં અખંડ વૃત્તિ સિદ્ધ કરવાનો અભ્યાસ કરો બોટાદના પરીખ દાદાની જેમ મૂર્તિને સિદ્ધ કરવાનો અભ્યાસ કરો હવે કે છે મોટામાં વિશ્વાસ રાખીને સાંભળજો બહુ મજાની વાત છે મોટામાં વિશ્વાસ રાખીને જે ભણવાની શરૂઆત કરે છે એકડે એક શરૂઆત કરે છે ગુરુમાં વિશ્વાસ રાખીને જે ભણે છે તે દિન પ્રતિદિન આગળ આગળ વધતો જાય છે ભણતો જાય છે વધતો જાય છે વધતો જાય છે અને જે નથી ભણતો તે તો ભણી ચૂકેલાનો નોકર થઈને રહેશે બરાબર તે ભણી ચૂકેલાનો નોકર થઈને રહેશે ભણેલો સાહેબ થાય છે અભણ્યા નોકર થાય છે ન ભણ્યા એટલે ને રમતમાં દાડા બગાડ્યા એટલે નોકર થવાનું થયું કે નહીં ભણ્યા હોત તો એ સાહેબ થાત 5-25 જણા એને સલામ મારતા હોત માટે ભણજો ભણવાની બહુ જરૂર છે આ ભણવાનો મહિમા છે અભ્યાસ કરવાનો મહિમા છે અભ્યાસ કર્યાથી બહુ આગળ વધાય છે અભ્યાસ કરતા નથી ભણતા નથી જે મા બાપ છોકરાઓને ભણાવતા નથી એ બધાને બહુ જ નિમ્નતા રહેશે એ બિચારા હાવ નાના રહે મજૂર રહે
ભણશે એ મહાન થશે, અને આ યુગ તો ભણવાનો જ યુગ છે. હવે આ યુગ ભણવાનો જ યુગ છે. હવે કોઈએ એવું નહીં વિચારવાનું કે ભણે શું કરવાનું, નોકરી તો મળતી નથી. નોકરી માટે ભણવાની વાત જ નથી, બુદ્ધિ માટે ભણવાની વાત છે. નોકરી નથી જોતી, ભણો. નોકરી માટે ભણવાનું ન હોય, આપણા ઘડતર માટે, આપણા વિકાસ માટે, આપણી ઉન્નતિ માટે ભણવાનું હોય. સંતાનોને ભણાવો, તમારી ફરજ છે વાલીઓની. એને નહીં ભણાવો અર્થાત સંતાન નહીં ભણે એવું એને વાતાવરણ આપશો તો એનો દોષ તમારા માથે છે. દરેક મા બાપે પોતાના સંતાનને એવું વાતાવરણ આપવું જોઈએ કે સંતાન ભણવામાં રસવાળું બને, તલ્લીન થઈ જાય ભણવામાં. એને ભણવું બહુ ગમે, એ ભણવાની મહત્તા સમજે, એ મા બાપે શીખવાડવું જોઈએ. પણ હવે મા બાપને જ અવળું જ્ઞાન હોય, એ છોકરાને શું સવળું જ્ઞાન આપે? મને કહો, કેવી સરસ વાત કરે છે મહારાજ, મસ્ત મજાની વાત કરે, મને બહુ ગમી. ડાંગરવામાં મહારાજ વાત કરે છે સભામાં બેઠા બેઠા, કે જે બાળકો રમ્યા કરે છે એ પછી મોટા થઈને નોકર થાય છે, અને પછી લડ્ડા લીધ્યા કરે, અને જે બાળકો ભણવામાં ધ્યાન આપે છે એ મોટા ઓફિસર અધિકારીની સાહેબો થાય. કમાલ છે, કમાલ કમાલ કમાલ. ભણે છે એ ડોક્ટર થાય, એન્જિનિયર થાય, વકીલ થાય, બહુ મોટા મોટા થાય, હજારો માણસને રોજી પૂરી પાડે, હજારો માણસના લીડર બને, કેટલાકને સુખિયા બનાવી દે. ભણ્યા એટલે ને અભણ શું કરે? બિચારા મજૂરી કરે. માટે ભણજો, સંતાનોને ભણાવજો, તમારું ભાગ્ય બદલાઈ જાય ભાઈ. હે ભાઈ, ભાગ્ય બદલાઈ જાય. ઉકરડામાંથી મહેલમાં રહેવા જતા રહેશો, ભણાવો. આપણા બાળકો નથી ભણતા અથવા ભણવામાં ફેલ થાય છે એ આપણી ભૂલ છે. આપણે એને એવી રીતે સમજાવ્યું નથી, વાતાવરણ આપ્યું નથી, કેર સંભાળી લીધી નથી. સંતાનોની કોઈ ભૂલ નથી, એ તો કોરી પાટી જ હતા. આપણે ઘેરે ભગવાને એને મોકલ્યા હતા ને, હાવ પ્યોર શુદ્ધ મોકલ્યા હતા. આપણે એને એવા વાતાવરણમાં રાખીને એવા કરી નાખ્યા. પાંક બધો વાલીઓનો છે. સંતાન મહાન બને તો પણ યશ વાલીને છે, અને સંતાન બગડી જાય તો પણ અપયશ એના વાલીને છે. બધી જવાબદારી એની છે. ઓ તો બાળક છે, તમને ન આવડ્યું એને ઘડતા તો પછી એ શું કરે? હે ભાઈ, હુતાનનો વાંક છે લાકડાનો નહીં, લુહારનો વાંક છે લોટાનો નહીં, એને બનાવતા ન આવડ્યું. વાત આ છે. માટે સાવધાન, આ વાત બાળકોની પણ છે, બાપાઓની પણ છે, એની બાની પણ છે, બધાને લાગુ પડે છે. આ સુખી થવાની વાત છે, આ વ્યવહારિક છે, સાંસારિક છે, અંતે પારમાર્થિક પણ છે. ડાંગરવા ગામની પાદરમાં સભા છે ને ભગવાન બોલે છે. આ તો ડાયરેક્ટ અક્ષરધામના અધિપતિ પાસેથી જ્ઞાનનો પ્રવાહ આવી રહ્યો છે. એ જેવો તેવો ન હોય, જીલવો જોઈએ બસ. મોટામાં વિશ્વાસ રાખો, ભણો, અભ્યાસ કરો. સત્સંગી થયા પછી પણ ખૂબ ભગવાનના ભજનનો અને ભગવાનમાં જોડાવાનો અભ્યાસ કરવો પડે છે. ખાઈ પીને આમથી આમ રખડવાથી નથી મૂર્તિ સિદ્ધ થઈ જતી. એ ભાઈ, મોટામાં વિશ્વાસ રાખીને જે ભણવાની શરૂઆત કરે છે, ધીમે ધીમે તે ખૂબ દિન પ્રતિદિન આગળ વધી જાય છે. અને જે નથી ભણતો તે તો ભણી ચૂકેલાનો નોકર થઈને રહે છે. રમતનું ફળ નોકર થઈને રહેવું તે નજરે દેખાઈ આવે છે, છતાં પણ મૂર્ખ બાળકને તેની ગમ પડતી નથી. નજરે દેખાય, ભણેલા ગણેલા મોટા સાહેબ થઈને બેઠા હોય આપણે નજરે દેખીએ છીએ ને. અભણ માણા કાળા તડકામાં મજૂરી કરતા હોય, બિચારા ખાવા પૂરું મળતું ન હોય, એ પણ આપણે નજરે દેખીએ છીએ ને. તો આપણને ખ્યાલ હોવો જોઈએ ને કે આપણા સંતાનોને ભણાવીએ, નહીતર બિચારાની આ દશા થશે. તોય મૂર્ખ મા બાપો નથી ધ્યાન આપતા. આવું છે.
મૂર્ખ બાળકને એની ગમ પડતી નથી એ વાત સાચી, પણ એના મૂર્ખ માતા પિતાને જ ગમ નથી પડતી. બોલો, એને જ નથી ઉપલો માં. વાત આ છે. આપણે વાત કરીશું ભગવાનમાં જોડાવાના ભણતરની. એ આપણી કક્ષાએ એ અભ્યાસ, એ ભણતર બહુ જરૂરી છે. આટલી વાત કરી શ્રીહરિ, પહોંચી ગયા ડાંગરવામાં. પછી ડાંગરવાથી શ્રીહરિ હવારે નીકળ્યા, કરજીસણ પધાર્યા, ત્યાંથી ગામ વડુ ગયા, ત્યાંથી ગામ ઓળા, પછી કલોલ પધાર્યા, પછી અડાલજ આવ્યા, પછી મહારાજ મોટેરા થઈ અને અમદાવાદ પધાર્યા છે. હરિભક્તો શ્રીહરિની સન્મુખ આવ્યા, એરણ સાહેબ પણ અશ્વ ઉપર બેસીને પ્રીતમજીની સન્મુખ આવ્યા, તેઓ શ્રીહરિને મળ્યા અને કહેવા લાગ્યા, ઓ સ્વામિનારાયણ, આપ આ શહેરમાં આપનું એકાદું નિવાસસ્થાન કરો તો મને ખૂબ ખુશી થશે, અને આપ જ્યાં કહેશો ત્યાં અમે જગ્યા આપશું. એરણ સાહેબ કહેશે, અમે જગ્યા દઈશું. પછી શ્રીહરિએ એરણ સાહેબને પોતાનો પ્રસાદીનો હાર આપ્યો. પછી શ્રીહરિ અમદાવાદથી નીકળી અસલાલી ગયા. અસલાલીમાં બધાને રાજી કરી જેતલપુર ગયા. ત્યાં બધાને સુખ આપી નારૂ ગામ ગયા, પછી વસાઈ ગામ, ટીંબા અને ધોળકા આવ્યા, પછી કોંઠ, પછી જવારજ આવ્યા, પછી બળોલ, પછી ધોળી ગામ અને પછી ભૂંભલી, પછી પ્રભુ અડવાણ, પછી વાગડ અને વાગડથી નાગનેશ નીકળ્યા. પછી રાણપુર, પછી ભેંસજાળ ગયા, પછી નાગડકા, પછી લોયા અને પછી પ્રભુ બોટાદ થઈ અને સારંગપુર પધાર્યા. અહીં શ્રીહરિ 12 દિવસ રોકાયા સારંગપુરમાં. જ્યાં કોઈ પણ જાતની ઉપાધિ ન હોય ત્યાં શ્રીહરિને રહેવું ગમતું હતું, મજા આવતી. ત્યાં મહારાજ વધુ રોકાતા. સારંગપુરમાં એ વખતે દેશકાળ એવા હતા ત્યાં કોઈ પ્રકારની ઉપાધિ નહોતી. મહારાજ ત્યાં 12 દિવસ રહ્યા અને જ્યાં કોઈ જાતની ઉપાધિ દેખાય ને તેનાથી શ્રીહરિ અલગ જઈને રહેતા, એને ગમતું નહીં. અહીં ગ્રંથકાર શ્રીહરિની રુચિ કહે છે કે જે વ્યક્તિ પોતાની મરજીના મર્મને ન સમજે તેને શ્રીહરિ ક્યારેય પોતાની પાસે રાખતા નહીં. પોતાની શું મરજી છે એને જે સેવક સમજી શકતો હોય, સમજી જાતો હોય, એવાને જ મહારાજ પોતાની પાસે સેવક તરીકે રાખતા, બાકીનાને દૂર કરી નાખતા. સમજે નહીં વાત મન. હે, જે કોઈ પણ હરિભક્ત શ્રીહરિની મરજીના મર્મને સમજતા હોય તેને ઘણો નિપુણ સમજીને શ્રીહરિ પોતાની પાસે રાખતા હતા, અને જે મરજી સમજતા ન હોય અને ભગવાન પોતાથી થોડા દૂર રાખતા હતા. આમ જ હોય બધા મોટાની રીત, સમજે નહીં ને એને દૂર કરી નાખે, મોટા સમજે એને નજીક રાખે. મોટા શું કરે, ન સમજતા હોય એવાને નજીક રાખે તો બહુ મોટું ઊંધું મારે. એ સમજે, આ દુનિયાના શ્રેષ્ઠ બુદ્ધિશાળીની એક ખાસિયત છે કે જે બહુ ચતુર ને બુદ્ધિશાળી હોય એને જ પોતાના મંત્રી તરીકે રાખે, એને જ પોતાના ઉત્તરાધિકારી નિમે. એ બધી એની મોટાની રીત મોટી હોય છે. સામાન્ય માણે એને સમજતા નથી અને મોટાનો વાંક કાઢ્યા કરે છે. પોતાને શ્રેષ્ઠ માને, મોટાને બુદ્ધિહીન માને અને પોતાના દોષ ભાળે નહીં, મોટામાં નકરા દોષ ખોળે ને પાછ બીજાને બતાવે ને આમ નામ જિંદગી બગાડે. આપણે કંઈક એવું નથી થતું, નહીં આપણે પાછ જોવું જોઈએ. થોડું પોતે પોતાનું તો તપાસવું પડે ને. આ કથા તો એટલા માટે જ છે ને ભાઈ, આ એકાદશીના લાંબા લાંબા જાગરણ આપણે એટલા સારું જ કરીએ છીએ. આવી ગયો ખ્યાલ? ક્યાં ગામમાં ભગવાન છે? સારંગપુરમાં. પછી સારંગપુરથી નીકળી શ્રીહરિ કારિયાણી પધાર્યા, અને કારિયાણીથી પછી ઝિંઝાવદર, અને ઝિંઝાવદર થઈને મહારાજ ગઢપુર પધાર્યા. ગઢપુરવાસી હરિભક્તોએ શ્રીહરિનું ધામધૂમથી ભાવથી સ્વાગત સન્માન કર્યું. શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં પોતાના અક્ષર ભોરમાં ઉતર્યા. ઇતિ શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથે અષ્ટાદશ પુર સંપૂર્ણ. સહજાનંદ સ્વામી મહારાજ.